मंगलम गौतम घणि मंगलम कुन्कुन्दाद्यो जैन धर्मोस्तु मंगलम सर्वमंगलमांगल्यम सर्वकल्याणकारकम प्रधानम सर्वधर्माणां जैनम जयतुं शंशुनम जैनम जयतुं शंशुनम। नमस्मै सारायं स्वानुभूत्या च काशितिं चित्सिंभावायं भावायं सर्वभावांतरिंचिनिं। आत्मरूपयनूपमयद्भुत याहि लखे भवसिन्धुतरो आत्मरूप। समयसार गाथा 19 ऊपर आपणे चर्चा चाली रही छे। पूर्वरंग अधिकारनी आ 19मी गाथा छे। एमां एक प्रकारथी जीव जीव अधिकारनी आ उत्थानिका छे। 1-38 गाथाओ जेने पूर्वरंग अधिकार कहे छे ए जीव जीव अधिकारनी आ उत्थानिका रूपमां अहीं आचार्य लिखी छे। એમાં આપણે 19મી ગાથા ઉપર આપણે સ્વાધ્યાય પ્રારંભ કર્યો છે। એમાં એક શ્રોતાના તરફથી આચાર્ય દેવે એક પ્રશ્ન મૂક્યો। પ્રશ્ન તો આચાર્ય દેવે જ કર્યો છે પણ શ્રોતા તરફથી કર્યો છે, અને એમાં ફળની ઓરથી અગર જો પ્રશ્ન કરવામાં આવે તો કે હે ભગવંત, હે આચાર્ય દેવ, હું દુઃખી ક્યાં સુધી રહીશ, મને આ દુઃખ ક્યાં સુધી રહેશે, એનો એક જ જવાબ આપ્યો કે જ્યાં સુધી અજ્ઞાન રહેશે ત્યાં સુધી દુઃખી રહીશ। તો તરત એક પ્રશ્ન થાય છે કે અજ્ઞાન શું છે? તો પ્રભુ એ બતાવો કે અજ્ઞાન શું છે, મારી ભૂલ શું છે। મૂળ આ છે ને, ભૂલની ખબર ન હોવી એ બહુ મોટો અપાત્ર જીવ છે। જ્યારે જીવને પોતાના અજ્ઞાનની ખબર પડે, ભૂલનો સ્વીકાર થાય, તો એના અભાવનો ઉપાય કરે। જો રોગનું નિદાન જ બરાબર ના હોય અર્થાત ન હોય તો ઉપચાર કયો કરે? એટલા માટે આ ગાથા બહુ જ અદભુત છે, આપણા માટે ઉપયોગી છે। તો અહીંયા એમ કહે છે કે તમારામાં ભૂલ શું છે? બની શકે કે આપણને જે દોષ છે એ દોષ ન લાગતા હોય, દોષ શું છે? દોષ આપણને ગુણ લાગતા હોય અને ગુણ જે દોષ લાગતા હોય, સૌથી મોટી ભૂલ છે। સુખ છે આપણને દુઃખરૂપ ભાસતું હોય, દુઃખ છે આપણને સુખરૂપ ભાસતું હોય, સૌથી મોટી ભૂલ આ છે। સ્વપર સંબંધી ભૂલ છે, દુઃખ અને દુઃખના કારણો સંબંધી ભૂલ છે, સુખ અને સુખના કારણો સંબંધી ભૂલ છે, આ બધી ભૂલ છે। કુલ મળીને એમ કહે છે કે પ્રભુ એ અજ્ઞાન શું છે, મારી ભૂલ શું છે, એવું તો હું શું ભૂલ કરું છું કે જેના કારણે હું દુઃખી રહું છું? અરે આપણે જે કરી રહ્યા છીએ આપણને ભૂલ જ નથી લાગતી, હે ને? ઘર હું ચલાવું છું, આ દીકરો મારો છે, એ કોઈ દિવસ ભૂલ લાગે આપણને? એ બધી ભૂલો છે, અભેદ બુદ્ધિની ભૂલ હમણાં કહેશે આચાર્ય દેવ। અહીંયા અજ્ઞાનના લક્ષણની વાત છે, અજ્ઞાનના પરિચયની વાત છે કે પહેલા તું અજ્ઞાન શું છે, તારી પર્યાયમાં અનાદિથી અજ્ઞાન શું ચાલી આવી રહ્યું છે એની ચર્ચા છે। અજ્ઞાનમાં પણ ઘણા ભેદ છે, સાંભળ્યું? આ ગાથાની ઉત્થાનિકા, ગાથાનો પરિચય, કમસે કમ એના માટે અમને લોકોને બે પ્રવચન જોઈતા હોય છે, પછી ગાથામાં પ્રવેશ કરીએ છીએ, મલાડમાં આરતી ચલાવીએ છીએ। તો અહીંયા કહે છે કે જે અજ્ઞાન શું છે, તો એક છે મોહજનિત અજ્ઞાન, સાંભળજો, એક છે અવધિક અજ્ઞાન, એક છે અપૂર્ણ જ્ઞાનને પણ અજ્ઞાન કહે છે, અને એક તો જે જાણતું નથી, જાણવાનો સ્વભાવ જેનો નથી એને પણ અજ્ઞાન કહે છે. જડને ચાર પ્રકાર કહ્યા ને, ફરીથી બોલો. એક તો છે મોહજનિત જ્ઞાન, એક છે ઔદયિક જ્ઞાન, એક છે અપૂર્ણ જ્ઞાનને પણ અજ્ઞાન કહે છે. કેવલ જ્ઞાન ન થાય ત્યાં સુધી, બારમા ગુણસ્થાન સુધીના અપૂર્ણ જ્ઞાનને પણ અજ્ઞાન કહે છે એ અપેક્ષાએ, અને એક જડને પણ અજ્ઞાન કહે છે. તો અહીંયા કયા અજ્ઞાનની વાત છે એ મુખ્ય છે. જો હવે જે પાછળના જે જળ અજ્ઞાન છે એની તો અહીંયા વાત જ નથી, અને અપૂર્ણ જ્ઞાન છે એને જે અજ્ઞાન કહ્યું એ અજ્ઞાન પણ દુઃખનું કારણ નથી. આપણે તો દુઃખનું કારણ કયું અજ્ઞાન છે એ શોધવું છે ને, જસ્ટિફાય તો એ કરવું છે. તો કહે છે કે અપૂર્ણ જ્ઞાન હોવા છતાં પણ બારમા ગુણસ્થાને પૂર્ણ આનંદ પ્રગટ થઈ જાય છે, એટલે અપૂર્ણ જ્ઞાન તો કોઈ દુઃખનું કારણ થયું નહીં. સમીરભાઈ પકડમાં આવે છે? બારમા ગુણસ્થાને જીવ પહેલા પૂર્ણ સુખી થઈ જાય છે ને, તેરમા ગુણસ્થાને અનંત સુખી થાય છે, અને બારમા ગુણસ્થાને પૂર્ણ સુખ પ્રગટ થાય છે. અને જ્ઞાન અલ્પ છે, અપૂર્ણ જ્ઞાન છે બારમા ગુણસ્થાનવાળા મુનિરાજને, હે ને? ક્ષીણ મોહી મુનિરાજ, મોહ ક્ષીણ થઈ ગયો છે એટલે સુખ પૂર્ણ છે અને જ્ઞાન અપૂર્ણ છે, એટલે એ જે અપૂર્ણ જ્ઞાન છે એ પણ દુઃખનું કારણ નથી. હવે ઔદયિક અજ્ઞાન, ઔદયિક અજ્ઞાન કોને કહે છે? કે જે અપ્રયોજનભૂત તત્વ સંબંધી જ્ઞાનાવરણીય કર્મના ઉદયથી અપ્રયોજનભૂત સંબંધી પદાર્થોનું તત્વોનું જ્ઞાન ન હોવું, અર્થાત અન્યથા હોવું, એને પણ એને ઔદયિક અજ્ઞાન કહે છે. જેમ કે ગુરુદેવશ્રી જ્ઞાની કહેવાય, બરાબર? જ્ઞાની છે, સમ્યક દ્રષ્ટિથી છે. હવે એમને આપણો જે બિઝનેસ છે, જે બી આપણો કારોબાર છે, એ સંબંધી એમને જ્ઞાન છે કે નહીં? અને આપણે એમને પૂછીએ કે ગુરુદેવશ્રી આ પ્રોડક્ટ કેવી રીતે બને, તો કે એમને શું ખબર પડે? તો એ કયું અજ્ઞાન થશે? ઔદયિક અજ્ઞાન, જે અપ્રયોજનભૂત છે. હા, જે પ્રયોજનભૂત તત્વ નથી, અપ્રયોજનભૂત તત્વ સંબંધી જે અજ્ઞાન, જાણકારી ન હોવી એટલું નહીં, કદાચ અન્યથા જાણકારી હોવી, ખોટું જાણતા હોય તો બી એ કોઈ દુઃખનું કારણ કે વાસ્તવમાં સંસાર વધવાનું કારણ નથી. ભલે જ્ઞાનાવરણીય કર્મનો બંધ ભલે પડે, મોહનીયનો બંધ પડતું નથી. મૂળ વાત એ છે, એ ઔદયિક જ્ઞાન છે. હે ને? ઔદયિક જ્ઞાન ડાયરેક્ટ બંધનું કારણ નથી, હે ને? ઇનડાયરેક્ટ ભલે હો, અજ્ઞાનીને, મિથ્યાદૃષ્ટિને, ગેલુબ્ધ જીવોને ઔદયિક અજ્ઞાન પણ એ મોહના બંધમાં નિમિત્ત બને છે. ગેલુપ્તા બહુ હોય અને જ્ઞાન લિમિટેડ છે, અને લિમિટેશન વાળું જ્ઞાન છે, લિમિટેડ છે અને પાછું લિમિટેશન વાળું છે, બે છે એનું, ખ્યાલ આવે? અને જાણવું તો બધું જ છે, કોઈના મનમાં મારા વિશે શું છે એ પણ જાણવું છે, અને જ્ઞાન તો એનું લિમિટેડ છે, અને કેટલી લિમિટેશન વાળું જ્ઞાન છે. તો જો જે જ્ઞાન ઔદયિક જ્ઞાન કહું, સૂક્ષ્મ જ્ઞાન જે છે, ઉઘાડરૂપ જ્ઞાન જે પણ છે, એને એ ઇન્દ્રિયોના માધ્યમથી થાય છે, બરાબર? ઇન્દ્રિયોના અવલંબનથી પરસંબંધી જાણકારી થાય છે. ઇન્દ્રિયોનું અવલંબન લેવું પડે એ તો વિભાવ છે, પરંતુ એમાં જાણવું જે થાય છે એ સ્વભાવ છે, ખ્યાલ આવ્યું? તો જે વિભાવરૂપ જ્ઞાન અને વિપરીત જ્ઞાન, એ બંનેનું મને ડિફરન્સ બતાવવાનો વિકલ્પ છે. તો કે ઇન્દ્રિયોના માધ્યમથી જાણવું થાય છે, ભલે એ બરાબર જાણવું થતું હોય અને આગમ અનુસાર જાણવું થતું હોય, પણ ઇન્દ્રિયોના માધ્યમથી જાણવાની જે પ્રક્રિયા છે, કોઈનો આધાર લઈને, આશ્રય લઈને જાણવું પડે, એને વિભાવ કહે છે. એ વિપરીતતા નથી, પણ વિભાવ તો કહેવાય, કેમ કે જ્ઞાનનો સ્વભાવ એવો છે કે ડાયરેક્ટ આત્માના પ્રદેશોથી જાણવાનો સ્વભાવ છે. પણ વર્તમાનમાં એને અલ્પ જ્ઞાન, જે ક્ષયોપશમ જ્ઞાન જે છે, જે છદમસ્તનું જ્ઞાન જે છે, એ જ્ઞાન પરસંબંધી જ્ઞાનમાં વ્યવસાય કરવો હોય, પ્રવૃત્તિ કરવી હોય, તો ઇન્દ્રિયોનું અવલંબન લઈને જાણવું થાય છે, એટલે એને વિભાવ જ્ઞાન કહ્યું. એ પણ એ અજ્ઞાન મોહજનિત અજ્ઞાન નથી. હવે એમાં એમાં અજ્ઞાન ક્યાં બેઠ્યું છે? માન લો કે જ્ઞાની હોય કે અજ્ઞાની હોય, અહીં આચાર્ય કુનકુનદેવ બિરાજમાન હોય, અને તમે એમને પૂછો કે હે કુનકુનદેવ, પાછળની જે દિવાલ છે એ કયા રંગની છે? તો એમને એ સંબંધી ત્યાં એને ચક્ષુ ઇન્દ્રિયને જોડવી પડશે, એ સંબંધી જ્ઞાનાવરણીયનો ક્ષયક્ષમ હશે, પછી કહેશે કે આ કલરની રંગ આ દિવાલ છે ને એ બધું. તો અજ્ઞાની પણ એ રીતે જાણવાની પ્રોસેસ છે. તો આ જે અલ્પજ્ઞાનીઓ છે, બારમા ગુણસ્થાન સુધી જેટલા પણ જીવનું છે, એને પદાર્થોનું જે જાણવું થાય છે એ ઇન્દ્રિયોના અવલંબનથી થાય છે, એને વિભાવ કહે છે. પણ એ વિભાવ ઔદયિક અજ્ઞાન રૂપ છે, મોહજનિત અજ્ઞાન નથી. હવે મોહજનિત અજ્ઞાન ક્યાં બેઠું છે? ત્યાં ને ત્યાં મોહજનિત અજ્ઞાન આપણે પૂરું કર્યું હોય તો ઇન્દ્રિયોના માધ્યમથી જાણવાની પ્રોસેસમાં ઇન્દ્રિયોથી મને જણાય છે, જો એમ જાણે તો એ જાણવું મોહજનિત અજ્ઞાન થઈ ગયું. ખ્યાલ આખી આખી પાર્ટી બદલાઈ જાય છે અને એ રીતે. અને એમાં જે જાણવું થયું, જે એમાં જાણવું થયું એ પદાર્થો વિશે કોઈ પ્રયોજન ભાષિત થયું તો એનું નામ અજ્ઞાન છે. કોઈ પ્રયોજન એટલે કોઈ પદાર્થ ઇષ્ટ લાગ્યો, કોઈ પદાર્થ અનિષ્ટ લાગ્યો, તો એ બધું અજ્ઞાન અહીંયા મિથ્યાત્વ કહે છે, એ મોહજનિત અજ્ઞાન થઈ ગયું. અહીંયા મૂળ વાત એ છે, એ અજ્ઞાનની વાત છે. કેમ કે અહીંયા જે અજ્ઞાનનું જે લક્ષણ બતાવવાનું છે ને, એ અભિપ્રાયમાં જે ભૂલ પડી છે એનું લક્ષણ બતાવ અહીંયા ગાથામાં કહ્યું છે. કેમ કે તમે કહેશો કે ભાઈ અજ્ઞાનીનું પહેચાન શું છે, તો અજ્ઞાનીની પહેચાન કોઈ એક કેવા પ્રકારના કપડાં પહેરતું હશે, ક્યાં બેઠતું હશે, કેવી રીતે ચાલતું હશે, એ અહીંયા પહેચાન નથી. બાહ્યમાં અજ્ઞાનીની પહેચાન થતી નથી ને જ્ઞાનીની થાય છે. ખ્યાલ સમ્યક દ્રષ્ટિની પણ બાહ્ય પહેચાન શું છે? સમ્યક દર્શન પૂર્વમાં જેવી લાઈફ સ્ટાઇલ છે એવી જ લાઈફ સ્ટાઇલ સમ્યક દર્શન પછી થાય છે. લાઈફ સ્ટાઇલમાં પરિવર્તન તો ઉપરના ગુણસ્થાનોમાં આવે છે. આજે થોડી ગુણસ્થાનની વાત આવી હતી. ગુરુદેવજી કહે કે ગુણસ્થાનના નામ પણ તો આવડવા જોઈએ ને. ખ્યાલ તો એ ઉપરના ગુણસ્થાનોમાં જ્યાં ક્ષુલ્લક, એલક, આરિકા, પછી મુનિદશા, ઉપરમાં જે ડ્રેસ કોડ કહો, બહારના જીવનનું જે લાઈફ સ્ટાઇલ ત્યાં બધી બહારમાં દેખાય છે, એના નીચેમાં કઈ ફરક પડતું નથી. તો અહીંયા જે અજ્ઞાનની વાત કરી છે કે જે અજ્ઞાનીમાં અભિપ્રાયમાં બદલાય છે, એ માની લો કે એક અજ્ઞાની પૂજા કરે છે, બરાબર છે, એક મિથ્યા દ્રષ્ટિ પૂજા કરે છે, અનેક સમ્યક દ્રષ્ટિ પૂજા કરે છે, એ બી અષ્ટદેવથી પૂજા કરે છે, પૂજા કરવાના ભાવ પણ સમાન છે, એ જ નૃત્યના ભાવને, એ જ ભગવાનની ભક્તિ આદિ. તો એમાં જે એ ભાવ છે શુભભાવ, સાંભળજો, તો અજ્ઞાની એ જે કયો શુભભાવ મિથ્યા છે અને કયો શુભભાવ સમ્યક છે એ બતાવો પહેલા. પ્રશ્ન છે મારો, સમીરભાઈ તો કાલે કીધું ને પ્રશ્ન પૂછજો, એ રીતે અમને સારું લાગે છે, હે ને? તો બતાવો કોઈ એવો શુભભાવોમાં વર્ગીકરણ છે કે આટલા શુભભાવો તો મિથ્યા છે, હે ને, આટલા શુભભાવો તો સમ્યક છે, અથવા જ્ઞાની શુભભાવ કરે છે અને અજ્ઞાની શુભભાવ કરે છે, એ બંને શુભભાવ એ ચારિત્રનો દોષ છે, હે ને? એમાં શુભભાવ કોઈ મિથ્યા અને સમ્યક નામ નથી પામતું, પણ એ શુભભાવ બાબતમાં એ શુભભાવ વિશે શું માને છે ત્યાંથી જ્ઞાન અજ્ઞાનનું શરૂઆત થઈ જાય છે, હે ને? અજ્ઞાની જે પૂજા કરે છે એ પૂજા કરવા સંબંધી ભાવમાં એ શું માને છે, અને જ્ઞાની એ પૂજા કરવા સંબંધી ભાવ માટે એ શું માને છે, ત્યાં એનો અભિપ્રાય પકડમાં આવે, અને એ અભિપ્રાયના આધારથી નક્કી કરવાનું કે શું કરે, અજ્ઞાન શું છે અને જ્ઞાન શું છે. ખ્યાલ આવે કે નહીં? ગુરુદેવજી તો આજે જબરજસ્ત ધમાલ કરી ને એમાં, તો એ શુભ ભાવ હે ને, સંસાર કહે તો ઠીક, અધર્મ, અધર્મ કહ્યો, અરે ધર્મ ભાવ, વિતરાગ ભાવ ધર્મ ભાવ છે, એ સિવાય અધર્મ એટલે આપણે એમ સમજીએ કે દુષ્ટ ભાવ, અધર્મ એટલે વિતરાગ ધર્મ, વિતરાગ ભાવ ન હોવાનું નામ અધર્મ. આ કુદેવ બાબતમાં બી આવું થાય છે, કુદેવ હે ને, કુદેવ એટલે આપણે એમ સમજીએ કે જાણે દુષ્ટ છે, એમ નહીં. કુદેવ એટલે કે મહારાજે મોક્ષ માર્ગના માર્ગદર્શક, એમાં નિમિત્ત કારણ આ નથી, એટલી જ વાત છે બસ, એનાથી વધારે વિચારવાનું નહીં, ત્યાં નહીં તો દ્વેષ પેદા થઈ જશે. મારે જે માલ જોઈએ છે એ માલ આ દુકાનમાં નથી મળતું, બસ એટલી જ વાત સમજવાની છે, એનાથી વધારે નહીં. તો એ રીતે આ બધી ચર્ચાઓ, આ બધા કન્સેપ્ટ છે. તો અહીંયા 19મી ગાથાની ભૂમિકાના પૂર્વે આપણે આ ચર્ચા કરી રહ્યા છીએ કે અહીંયા અજ્ઞાનનો પરિચય કરાવવાની જે વાત છે એ અજ્ઞાન કયું છે, તો એ અજ્ઞાન મિથ્યાત્વની વાત છે. અહીંયા જે શ્રદ્ધા સંબંધી ભૂલ છે, જે ખોટી માન્યતા છે, જે દ્રષ્ટિમાં ભૂલ છે, એ અજ્ઞાનની વાત છે. કે એ કર્મ અને નો કર્મ સંબંધી શું માને છે એ ભૂલની અહીંયા ચર્ચા કરવામાં આવી છે. આપણે હવે ગાથા પ્રારંભ કરીએ છીએ અને પહેલા પાઠ કરીશું, પછી એની ચર્ચા કરીશું. કમ્મેણો કમ્મહીય અહમિદ્ય કમ ચ કમ્મણો કમ્મમ જાએ સા ખલુ બુદ્ધિ અપ્પડી બુદ્ધો હવદિતાવ.
नो कर्म कर में हूँ मावड़ी कर्म ने नो कर्म छे ए बुद्धि जा लगी जीवनी अज्ञानी त्या लगी ते रहे।
बहु सरल जवाब छे है ने कि आज एक कर्म ने नुकर्म मां ज्यां सुधी एटले જ્યાં સુધી આ કર્મ ને અનુકર્મમાં એ હું છું અને હું એ છું અથવા એ મારામાં છે અને હું એ છું અને હું એ છું અને એ હું છું, બે લઈ લો, એ એકત્વ બુદ્ધિ, હું એનો છું અને એ મારા છે, મમત્વ બુદ્ધિ સામા કર્મ અને અનુકર્મમાં। ગજબની વાત છે, અહીંયા અજ્ઞાનની ઓરથી જે ચર્ચા કરવામાં આવી છે એ તો જે માન લો કે આપણાથી ભિન્ન છે, આપણાથી ભિન્ન એટલે કેવા ભિન્ન, કે જે પ્રત્યક્ષમાં ભિન્ન દેખાય છે, કે જે હમણાં જ પ્રાપ્ત થયા છે અને એનો વિયોગ પણ થઈ જાય છે, એવા પદાર્થોમાં પણ આ જીવ અહમ બુદ્ધિ કરે છે, એકત્વ બુદ્ધિ કરે છે। જન્મથી મરણ સુધી જે પ્રાપ્ત શરીર છે એમાં અને જે સંયોગોમાં કે જે પ્રત્યક્ષમાં ભિન્ન દેખાય છે તો પણ એને આ જીવ પોતાના માને છે, એ જીવને બંનેને એક માને છે। ખ્યાલ એક તો આ છે, અને ગજબની વાત એ છે, આશ્ચર્યની વાત એ છે કે જે અભેદ છે અને જે પોતાનાથી ભિન્ન છે એને તો અભિન્ન માને છે અને જે પોતાનાથી અભિન્ન છે એવી ચીજોને એ ભિન્ન માને છે। પોતાનાથી અભિન્ન કોણ છે? જ્ઞાન છે, દર્શન છે, સુખ છે, એ બધું પોતાનાથી અભેદ છે અને એને ભેદરૂપ માને છે, ભિન્ન માને છે। મને એ બતાવો, આપણે તો પ્રયોગથી લેશું કે જે અભેદ છે એને આ જીવ ભિન્ન માને છે એ કઈ રીતે? જેમ કે આપણે હું સ્લોગન કહીને નીકળી જઉં કે આ જીવ જે અભેદ છે, જ્ઞાન દર્શન આદિ અભેદ છે એને ભિન્ન માને છે, પણ અમને એ સ્પ્રૂ કરીને બતાવો કે અમે એને ભિન્ન માનીએ છીએ એવું તમે કઈ રીતે કહો છો? તમે અમારા પર આરોપ કઈ રીતે આપી શકો કે હું આ જ્ઞાનને, સુખને, દર્શનને, વીર્યને એ બધાને હું મારાથી ભિન્ન માનું છું? એવું તો અમારામાં તમે શું જોયું? આપણે આચાર્યને કહી શકીએ કે તમે અમારા ઉપર આરોપ કર્યો છો કે અમને આ જ્ઞાન દર્શન આદિ હે ને, આત્મા આ ભેદ છે ને, આ ભેદની દ્રષ્ટિ કરવાની વાત છે હે ને? તો કહે છે કે તું જ્ઞાન માટે તું કોની પાસે જાય છે? કે ગુરુ પાસે જાય છે? સુખ માટે કોની પાસે જાય છે? વિષયો પાસે જાય છે હે ને? કે હે રોટલા મને સુખ આપ, હે પત્ની મને સુખ આપ, સુખ ક્યાં છે? આત્માથી અભેદ છે હે ને, એ તો મારા સ્વભાવરૂપ છે અને સુખ હું બહાર શોધું છું, જે અભેદ છે, અભિન્ન છે એને બહાર શોધે છે, ખ્યાલ આવ્યો? અને જે ભિન્ન છે એને અભિન્ન માને છે, આ મૂળ ભૂલ છે। આ છે આપણી બધું જોરદાર ઉદાહરણ આપીને સિદ્ધિ કરી છે, બહુ અદભુત ચર્ચા છે। ઓર એક વાત કે આ જીવ પર પદાર્થોને, દેહાદીને એ હું છું હે ને, આ મકાન એ હું છું એવું માનીએ છીએ આપણે? કોઈ દિવસ કીધું કે ક્યાંય જઈને કે આ મકાન તે હું છું? તો પછી કેમ કહો છો કે તું આ પર પદાર્થોમાં મકાન, દુકાન, આ ગાડી, સંયોગો એને તું પોતાના માને છે, તું એક માને છે? પેલા તો એકનો અર્થ કરો, એક માને છે, ખ્યાલ આવે ને? એકત્વ બુદ્ધિ, મમત્વ બુદ્ધિ, કર્તૃત્વ અને ભોક્તૃત્વ, જીવ અજીવ અધિકારમાં એકત્વ અને મમત્વ બુદ્ધિના ભાવની ચર્ચા છે, કરતા કર્મ અધિકારમાં કર્તૃત્વ બુદ્ધિ અને ભોક્તૃત્વ બુદ્ધિના ભાવની મુખ્યતાથી વાત છે, આ રીતે કહ્યું છે। એમ કે ના, આજે સ્વાધ્યાય હોલ છે, અમે એક જ છીએ, અમે કઈ જુદા જ નથી, ખ્યાલ હા, એક છીએ તો કે એક કઈ રીતે થઈ શકે? તો કઈ નહીં, તો કે એક નથી તો કે મારા સ્વાધ્યાય હોલ મારો તો છે ને, કે મારું નથી, ચલ ભાઈ મારું નથી તો કમસે કમ આ હોલ અમે તો બનાવ્યો છે ને, કે કઈ વાંધો નહીં તો અમે આ હોલનો લાભ તો લઈ શકીએ ને। આ બધાના જે જવાબ આવે ને એ બધા ભેદ બુદ્ધિ, ખોટી બુદ્ધિ છે। હોલનો લાભ લેવાય કે આત્માનો લાભ લેવાય? ગુરુદેવજી હતો કે આ હોલના એક પરમાણુને તું અડી શકતું નથી હે ને, એ તને અડતો નથી તો તું એને ભોગવે કે તું એનો લાભ લે, એ વાત કીધી એ દિશામાં આખી વાત છે, આખી આ મિથ્યા જનિત આ દ્રષ્ટિની ભૂલની વાત છે અહીંયા હે ને। એટલે સૌથી પહેલા જીવ દ્રષ્ટિમાં નિવૃત્ત થાય છે અને પછી જીવ પરિણામોમાં નિવૃત્ત થાય છે, અને આ જીવ શાસ્ત્ર સ્વાધ્યાય કરીને પહેલા પરિણામમાં નિવૃત્ત થવા મથે છે, આપણે સામાન્ય સમીર ભાઈ સ્વાધ્યાય કરતા હોય ને અને પછી ઘરે જઈને ક્રોધ થઈ જાય ને તો પેલા શું કહે, આટલું આટલું સ્વાધ્યાય કર્યો છે તો એ ગુસ્સો તો આવી જાય. એટલે અરે એ ક્રોધાદિની નિવૃત્તિનો જે સ્ટેજ છે ને એ અલગ છે. એટલે કે અહીંયા મોહની મંદતા ને મોહની નિવૃત્તિ મુખ્ય છે. અક્ષયભાઈ આ બહુ મોમેન્ટ જોરદાર છે અને ઘણી વખત કસાય તીવ્ર હોય પણ મોહ મંદ હોય. અહીંયા પૂરા ટોડરમલજીએ પૂરા મોક્ષમાર્ગ પ્રકાશકમાં મોહની મંદતાને મુખ્ય, મોહ એટલે પકડ, એકત્વ, એનાથી કંઈક માનવાની જે અંદરમાં જે દ્રષ્ટિ ખોટી માન્યતા છે એ ઢીલી પડે, પકડ ઢીલી પડવી જોઈએ. કસાય તો તીવ્ર આવી જાય પણ આ કસાયથી ક્યારે બી નિરાકુલતા કે આવતી નથી કે મારી કોઈ કાર્યની સિદ્ધિ થતી નથી, એવી જે સાચી પકડ છે એનો પક્ષ પોષાય. ક્રોધ તો તીવ્ર દેખાય પણ પકડ તો સાચી, એ પક્ષ સાચો બની રહ્યો છે, શ્રદ્ધાની કેળવણી સાચી થઈ રહી છે. આ મોમેન્ટ છે હેને. મને ઘણા બધા પ્રશ્નો આવ્યા છે પણ હવે ગાથાનો જે પ્રારંભ જ નથી થયો, કાલે થોડીક ચર્ચા કરી હતી એમ. તમે એ તો બતાવી દીધું કે આ જે અજ્ઞાન કેવી રીતે છે બધી વાત, અભેદ બુદ્ધિ પણ એનો અભાવ કેવી રીતે થાય એ બતાવીને જજો એમ કીધું કોઈએ. ખ્યાલ આવ્યો આ ભેદ બુદ્ધિને તોડવી કેવી રીતે, હવે ત્યાં સુધી ખબર નહીં પહોંચીશું કે નહીં પહોંચીશું હેને. અને શરૂઆતમાં મેં ગઈકાલે વાત કરી હતી ને કે જ્ઞાન તો છે પણ ભેદ જ્ઞાન નથી. હવે ભેદ જ્ઞાનમાં શું લેવું હેને. વેદ જ્ઞાનમાં ત્રણ ભેદ કર્યા હતા. કયા ત્રણ ભેદ હેને? એક તો આગમના અનુસાર ભેદ જ્ઞાન, એના માધ્યમથી ભેદ જ્ઞાન, એક અભ્યાસરૂપ ભેદ જ્ઞાન અને એક પરિણામરૂપ ભેદ જ્ઞાન. પાંચ લબ્ધિના અંતર્ગત જે ભેદ જ્ઞાનની જે પ્રોસેસ છે એ આત્માને દેખાડવા રૂપ કાર્ય કરવાનું આ કાર્ય છે. તો આ બધી જે ચર્ચાઓ છે, રોચક ચર્ચાઓ છે, ઉપયોગી છે, ક્રમથી આવશે. પહેલા આપણે એટલું તો નક્કી કરી લઈએ કે મારામાં ભેદ બુદ્ધિ ક્યાં છે હેને. ખરેખર પેલા આપણને એ તો ખ્યાલ આવવો જોઈએ કે આ જે પણ હું કરી રહ્યો છું એમાં મારી એકત્વ બુદ્ધિ અભેદ બુદ્ધિ પડી રહી છે. એક વાર મારે લક્ષણ બતાવવું છે, ફોર્મ્યુલા. આ બધી ફોર્મ્યુલાઓ ચાલે છે, ફોર્મ્યુલા ચાલ્યા પછી આપણે સમ્સને સોલ્વ કરીશું અને આ પદ્ધતિ છે ને. પેલા ફોર્મ્યુલાનો ખ્યાલ હોવો જોઈએ પછી સમ્સને આપણે ક્લિયર કરીશું, બરાબર છે. તો પરદ્રવ્યમાં શરીર આદિમાં એકત્વ બુદ્ધિ એટલે શું હેને? આપણે એક કહીએ શરીરને મારું માનવું. દુકાનમાં એકત્વ બુદ્ધિ એટલે શું? ઘરમાં એકત્વ બુદ્ધિ શું? એટલે આપણે જનરલી એનો અર્થ કરીએ છીએ, વિવક્ષા કરીએ છીએ, મારું માનવું, બરાબર છે. તો મને એ બતાવો કે આપણે કોઈ ઘરને આપણે ખરીદ્યું એટલે એને આપણે માન્યું આપણું, એટલે એકત્વ બુદ્ધિ કહેવાય, બરાબર. હવે એ ઘરને વેચી દીધું તો પછી એકત્વ બુદ્ધિ છૂટી ગઈ કે નથી છૂટી? કહો, જે ઘર વેચ્યું છે એમાં એકત્વ બુદ્ધિ છૂટી કે નહીં? તો પછી એકત્વ બુદ્ધિનો અર્થ કદાચ આપણને ખ્યાલ નથી. સાંભળજો, એકત્વ બુદ્ધિનો અર્થ ખાલી એટલું જ નથી કે મારું માનવું, પોતાના સુખ માટે કે પોતાના અસ્તિત્વ માટે પરદ્રવ્યના સદભાવ અને અસદભાવની કલ્પના કરવી એનું નામ એકત્વ બુદ્ધિ છે. ફરીથી સાંભળજો, આ મેટર જોરદાર છે. એકત્વ બુદ્ધિ એટલે શું? કે માનલો કે મને મારો ધંધો ખૂબ ચાલે અને ધંધો ખૂબ ચાલે એટલે હું સુખી થઈ જાઉં, આપણી આ માન્યતા છે. હવે એમાં જે આપણો કોમ્પિટિટર છે એ કોમ્પિટિટર હટી જાય હેને, એટલે કોઈ બીજા પદાર્થની આપણા સુખ માટે કે આપણને અનુકૂળતા માટે કે આપણી અસ્તિત્વ માટે બીજા પદાર્થની સત્તા અવેલેબલ લાગે કે સત્તાને હટાવવાનું ઈચ્છા કરીએ, એ બધી એકત્વ બુદ્ધિ છે. ખ્યાલ આવ્યો? મતલબ કે એકત્વ બુદ્ધિ એટલે એક પક્ષ નહીં લઈ લો. એટલે ખરેખર એકત્વ બુદ્ધિ અર્થાત મિથ્યાત્વનું જે પરિભાષા છે એ ટોડરવેલજીએ બહુ જોરદાર કરી, એને કે કોઈ પદાર્થમાં ઇષ્ટ બુદ્ધિ, કોઈ પદાર્થમાં અનિષ્ટ બુદ્ધિ હેને. કોઈ અચ્છા પદાર્થ ઇષ્ટ છે કે અનિષ્ટ છે? કોઈ પદાર્થ, કયો પદાર્થ ઇષ્ટ ને કયો પદાર્થ અનિષ્ટ, બરાબર છે? કે તો કે કોઈ પદાર્થ ઇષ્ટ અનિષ્ટ છે નહીં, પણ કોઈ પદાર્થ ઇષ્ટ લાગે, કોઈ પદાર્થ અનિષ્ટ લાગે. ક્યારેક કોઈ પદાર્થ, કોઈ એક પદાર્થ ઇષ્ટ લાગે, કેટલાક પદાર્થો ઇષ્ટ લાગે અને કેટલાક અનિષ્ટ, એ તો જુદું, એ તો છે જ. પણ ક્યારેક એક જ પદાર્થ ઇષ્ટ લાગે અને ક્યારેક એ જ પદાર્થ અનિષ્ટ લાગે. કેટલી બધી ગરબડ ચાલી રહી છે હેને. એવું સ્વરૂપ છે. આપણને પત્ની પહેલા આપણી સાથે વાતચીત કરે શરૂ શરૂમાં લગ્ન વખત, પછી બે પાંચ દસ વર્ષ, તો એ આપણને ઇષ્ટ લાગે અને પછી પછી એ બકવાસ લાગે. તો શું થઈ ગયું? પત્ની તો એ જ છે. તો આજે આ એ શું છે? ઈષ્ટ અનિષ્ટ ની આ એટલે એમાં એકત્વ બુદ્ધિમાં શું અહીંયા લીધું, એનું વિઝન શું લીધું, કે કોઈ આપણી સત્તા માટે ટકવા માટે, માની લો કે આપણને 105 ડિગ્રી તાવ આવે છે, 105 ડિગ્રી તાવ આપણને એટલે શરીરને આવે છે તાવ, તો હવે એ તાવ જે છે એ તાવ હટી જવો જોઈએ, બરાબર છે, એ તાવ ઉતરી જવો જોઈએ, તો ઉતરી જવો જોઈએ એ એકત્વ બુદ્ધિ છે. ચાલો એ તાવ ઉતરી જાય તો હું નોર્મલ થઈ જાઉં, તો પોતાને નોર્મલ થવા માટે બીજાને હટાવવાની જે બુદ્ધિ છે એ પણ એક પ્રકારથી એકત્વ બુદ્ધિ છે. ગુરુદેવસિંહ તો એકવાર એમના પ્રવચનમાં કહ્યું કે ગજબ ચક્ષે ભાઈ એમનું જે ચિંતન અને કન્સેપ્ટ, પ્રવચનમાં એમ કહ્યું કે જ્યારે તાવ આવે છે તો જીવ તાવથી દુઃખી નથી, હે ને, પછી શરીરથી એકત્વ બુદ્ધિ છે એ બી ન બોલ્યા, સાંભળજો. તો એમ કહ્યું કે શાનાથી દુઃખી છે, તો કહ્યું કે દ્વેષ બુદ્ધિથી દુઃખી છે. ક્યાંથી વાત કાઢે છે, કયું પ્રમેય કાઢે છે ભાઈ? તો એ કહે કે દ્વેષ બુદ્ધિથી દુઃખી છે, એનો શું અર્થ કઈ ખબર ના પડે, ખ્યાલ આવ્યો? તો કહે છે કે આ તાવ નથી જોઈતો ને, કોઈ ચીજને હટાવી છે ને, દ્વેષ ભાવ છે. તો કે દ્વેષ ભાવથી દુઃખી છે, ત્યાં એ કહ્યું, ત્યાં એની ચારિત્રની ઓરથી જવાબ આપ્યો. પછી ઓર આગળ વધો કે એવો દ્વેષ ભાવ કેમ આવ્યો? તો કહે છે કે તાવની ટેમ્પરેચર તો શરીરમાં છે, પણ શરીરને આત્માની ભિન્નતા નથી એટલે એને એક માને છે, એટલા માટે એને આ તાવ હટાવવાનો એને અનુકૂળ નથી લાગતો એટલે હટાવવાનો ભાવ આવ્યો અને એટલે દુઃખી છે. હટાવવાના ભાવના કારણે દુઃખી છે, ટેમ્પરેચરના કારણે નહીં. ક્યાંથી 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 વાત કાઢે છે, જુઓ એને પકડવું પડે વાત ને, ક્યાંથી છે એ. તો આ રીતે એમને અહીંયા વાત કરી. તો એકત્વ બુદ્ધિની વાત શું છે? એકત્વ બુદ્ધિ કોને કહે છે? કે કોઈ બી પદાર્થ આપણી સત્તા માટે કે આપણા સુખ માટે આપણને એ પદાર્થને કાં તો એનું હોવું, હે ને, કાં તો એનું હટાવવું, એ પર પદાર્થની સત્તામાં હસ્તક્ષેપ કરવાનો ભાવ છે, પોતાના કાર્ય માટે બીજા પદાર્થની અપેક્ષાવાળો ભાવ છે, એ બધી જ એકત્વ બુદ્ધિ છે. ચંદ્રલ તો આમ જ કહેવાય છે કે એને પોતાનું માન્યું આ એકત્વ બુદ્ધિ, આ મારું છે મારું છે. હવે ઓર લઈએ કે અહીંયા જે કર્મ અને નુકર્મ ફોર્મ્યુલાઓ ચાલે છે, ધ્યાન રાખજો, હે ને. હું 15-20 મિનિટ ગાથા તો લઈશ જ, એવું નથી વિષય, તો આપણે છેડી દેશું. પરંતુ આ જે ફોર્મ્યુલા હશે તો પછી ગાથા સળંગ ઉતરી જશે સીધી. કે આપણે રાગ દ્વેષ આદિ ક્રોધ આદિ છે, ચલો દીકરા પ્રત્યે રાગ છે એને તો આપણે માનીએ છીએ, ચલો, પણ ક્રોધને આપણે માનીએ છીએ? મારો એવો એ પ્રશ્ન છે કે રાગ અને ક્રોધ, રાગ અને દ્વેષ જે કર્મના પરિણામ છે, ભાવ કર્મ છે, એમાં એકત્વ બુદ્ધિ એટલે શું? બરાબર છે, આજે મારો એ જ પરિણામ છે પ્રશ્ન પૂછવાનો. રાગ અને દ્વેષમાં આ જીવને અનાદિથી એકત્વ બુદ્ધિ છે, એ જ કહ્યું ને કર્મ અને નો કર્મ. તો કર્મમાં અહીંયા ટીકામાં ભાવ કર્મ લીધા છે અને નો કર્મમાં શરીર આદિ લીધા છે, અને એ બંને દ્રવ્ય કર્મના ફલ છે, એટલે દ્રવ્ય કર્મ આવી ગયા, અન્ડરસ્ટુડ છે, બરાબર છે આ વાત. હવે મને બતાવો કે જે ભાવ કર્મ છે, રાગ દ્વેષ આદિ ભાવ કર્મ છે, એ રાગ દ્વેષમાં એકત્વ બુદ્ધિ એટલે શું? હું એમ આપણને જ્ઞાની એમ કહે છે કે ભાઈ તમને રાગ દ્વેષમાં એકત્વ બુદ્ધિ છે, તો તમે વિચાર તો કરો કે ભાઈ રાગ દ્વેષમાં એકત્વ બુદ્ધિ હું ક્યારે કરું છું, એવું શું કરું છું કે જેને રાગ દ્વેષમાં એકત્વ બુદ્ધિ કહેવાય? ખ્યાલ હું બરાબર ખોલી ખોલીને વાત કરી રહ્યો છું. આપણે આપણે વેર વી આર ક્યાં હું ભાસીએ, અને એ આપણે આપણને જાણકારી હોવી જોઈએ. આપણે સાંભળીએ છીએ કે બસ રાગ દ્વેષમાં આ જીવ અનાદિથી એકત્વ બુદ્ધિ કરે છે એટલે દુઃખી છે, પણ પ્રભુ અમને અમારી લાઈફમાં અમારા જીવનમાં રાગ દ્વેષથી એકત્વ બુદ્ધિ આને કહેવાય એની અમને તો તમે એ સમજાવો હવે, હે ને. કુનકુન દેવના પ્રવચનો પર આ ગુરુદેવશ્રીએ ટીકા કરી, ઘણા પ્રવચનો કર્યા. હવે ગુરુદેવે જે કહ્યું છે એને ખોલીને આપણે સમજવું જોઈએ. એમને ઘણું ખોલી જ દીધું છે, પરંતુ આપણે ધ્યાન બહાર રહી જતું હોય તો ત્યાં ધ્યાન જવું જોઈએ. બોલો હવે બતાવો મને કે રાગ દ્વેષમાં એકત્વ બુદ્ધિ એટલે શું? બહુ ભારે પ્રશ્ન નથી, હેને, અને બહુ ઉપયોગી છે આ પ્રશ્ન, બહુ ઇમ્પોર્ટન્સ છે. કે મને રાગ દ્વેષમાં ઉપયોગી, એનો અર્થ એ છે કે રાગમાં લાભ માનવો, ખ્યાલ આવે ને, ક્રોધથી કાર્યની સિદ્ધિ માનવી, ખ્યાલ આવે, ક્રોધથી કાર્યની સિદ્ધિ માની છે કે નહીં? માન લો કે આપણે કેવી રીતે પ્રયોગથી લો કે માન લો કે આપણે ટ્રેનમાં જતા હોઈએ હવે ટ્રેનમાં આપણી જે રિઝર્વ સીટ છે એના પર કોઈ બેસી ગયું અને કોઈ જરા મતલબ બરાબર તંદુરસ્ત વ્યક્તિ કોઈ બેઠો છે ભાઈ, હવે આપણે એને આપણું રિઝર્વેશન છે, આપણો એના પર અધિકાર છે, એટલા કલાક બે કલાક માટે જે પણ હેને આપણે એનું રિઝર્વેશન કરાવ્યું છે, પણ એવું ઉભો થતો નથી, તો હવે શું કરવું જોઈએ? આંખ લાલ કરવી જોઈએ કે ના કરવી જોઈએ? હેને બીજો ઉપાય તો એ છે ને, આંખ લાલ કરવી જોઈએ એટલે આપણે ધમકાવીએ છીએ, ફટકારીએ છીએ, ખ્યાલ તો એ હવે ઉભો થઈ ગયો, તો એ આપણી સીટ આપણને પાછી મળી તો એ કાર્યની સિદ્ધિ કોનાથી થઈ? તો બોલો, ક્રોધ કરવા લાયક છે કે નહીં? ક્રોધ ઉપાદે છે કે નહીં? ભલે આપણે અહીંયા પ્રવચનોમાં એમ બોલીએ કે ક્રોધ હે છે, ઉપાદે નથી, પરંતુ આપણને ભાષિત શું થાય છે, આપણને રિયલાઇઝ શું થાય છે, આપણી ફિલિંગમાં શું ચાલે છે? હેને કોઈ બાજુમાં કોઈ સજ્જનજીવ હોય અથવા સાધર્મી કોઈ વિદ્વાન હોય, કહે કે ભાઈ ક્રોધ નહીં કર, અરે ભાઈ અહીંયા તો કરવું જ પડે, ના વગર ન ચાલે. આ જે કથનો બોલીએ છે ને, એ કથનોમાં ક્યાંય ને ક્યાંય એનાથી એકત્વ બુદ્ધિ ચાલી રહી છે, આપણને પકડમાં નથી આવતું. પણ આપણને આમ ચોખ્ખું દેખાય છે નોંધારું આંખથી કે આપણે બોલ્યા ને ઉભો થયો ને આ બધું થયું ને, તો કે ના, એક કાર્યને મેળ નથી. એને એનું ઉભું થવું અને બોલવું અને ક્રોધ આવવો કાંઈ એને મેળ નથી. એ બધું એને અનાદિકાલથી ભગવાનના જ્ઞાનમાં હતું. એને પોતપોતાના સમયમાં બંધાયેલી ગાંઠની જેમ એ સુનિશ્ચિત છે. કઈ ગાથા? એઝિમી ગાથા, ચિત્ત વિવર્તનની ગ્રંથિઓ, ઘણી બધી બાબત. ભાઈ જયારે ગાથા ચલાવતા પહેલા બધું પહેલા માઇન્ડ વોશ કરી દેવું જોઈએ, પછી આપણે ગાથામાં એન્ટ્રી કરીએ છીએ. દિલીપભાઈ પકડમાં બરાબર છે કે નહીં? તો બતાવો, એને ક્રોધ કરવાથી કારણની સિદ્ધિ થઈ કે ક્રોધ કરવાથી આકુળતા થઈ? ક્રોધ કરવાથી આકુળતા તો થઈ છે, પણ એ ભાઈ ઉઠ્યો ને એને બહારમાં અનુકૂળતા મળી એ ક્રોધથી નથી થઈ, એ તો પુણ્યના ઉદયથી થઈ છે. અને વાસ્તવમાં બહારમાં ઉપલબ્ધિ થઈ છે એ સંયોગમાં થઈ છે, આત્મામાં તો કાંઈ નથી થયું. છેલ્લે આત્મા સુધી જવું, ખ્યાલ આવ્યો કે નહીં? તો છેલ્લે પછી પુણ્યમાં સારું, કંઈ વાંધો નહીં. ક્રોધથી તો નથી થયું, પણ પુણ્યના ઉદય તો થયું છે ને, તો હવે શોધવા લાગવું જોઈએ કે પુણ્ય કીર્તિ કરવું, તો આ બધી બહારમાં અનુકૂળતા મળે. અરે પુણ્યના ઉદયથી થયું છે, એ સંયોગમાં થયું છે, આત્માને તો જ્ઞાન જ થયું છે. આત્મામાં તો એને કાંઈ લેવા દેવા નથી, એને ન ગાડીને ને ટ્રેનને ન સીટને. કે ને એકવાર કોચીન જવું થયું હતું અક્ષયભાઈ, ત્યાં મારી પ્રવચન ચાલતું હતું, બેનો સાંભળ્યા પછી બપોરે એકદમ ઉતારા પર આવી ગઈ. મને કે તમે આ રીતે કહો છો તો પછી આ દીકરાઓ પર ક્રોધ આદિ કરવો કે નહીં કરવો, એને ભણતું નથી, આ નથી તે નથી, ક્રોધ આવે છે, આમ શું કરવું, અમને બતાવીને જજો. એટલે અમને તો બે જવાબ આપ્યા, સાંભળીજો, કે જૈન શાસનમાં ક્રોધ કરવો કે નહીં કરવો, આ કરવું કે નહીં કરવું, હેને એને સ્થાન જ નથી. જૈન ધર્મમાં જે થયું એ શું છે, જે થયું એ શું છે ને હું શું છું, એ વાસ્તવમાં કામ કરવા જેવું છે. એ ક્રોધ થયો એ શું છે અને હું શું છું, એ બંનેનો વિવેક કરતા રહો તો એ ક્રોધાદિ પ્રત્યે ઉપેક્ષા ભાવ આવી જશે. મેં કીધું કે ક્રોધાદિ કરવાથી, દીકરાઓને ધમકાવવાથી તમને માતા જ્યાં સુધી માનો છો અથવા માતાનો રોલ અદા કરો છો, બે કહ્યું, આ બે વાત કહી, એમાં બે વાતમાં દમ છે. જ્યાં સુધી માતા માનો છે મિથ્યાત્વ, અને જ્યાં સુધી માતાનો રોલ અદા કરો છો એ સમ્યક દ્રષ્ટિ. સમ્યક દ્રષ્ટિ પણ માતાનો રોલ અદા કરે છે, અને મિથ્યા દ્રષ્ટિ માતા માનીને રોલ અદા કરે છે. અંતર રે, એવું નથી કે કોઈ સમ્યક દ્રષ્ટિ માતા હોય તો એ માતાનો રોલ અદા નહીં કરે, પણ રોલ છે, હે ને? આ તો એક કેરેક્ટર રોલ છે બસ, બાકી એવી એકદમ ઔપચારિક જવાબદારી, એટેચમેન્ટ વાળી નથી, ઊંચી જવાબદારી. ખ્યાલ આવે છે? મને ખ્યાલ છે પ્રશ્ન બહુ ઉભા થઈ જશે. રોજનો સ્વાધ્યાય હોય તો પછી બીજા દિવસે પાછું સોલ્વ થઈ જાય, ખ્યાલ આવે ને? તો શું વાત હતી દિલીપભાઈ, કે એમને બેને પૂછ્યું કે એમને ક્રોધ થાય છે, એમને આટલું બધું ક્રોધ આવે છે, આ છે તે છે, તો એના વગેરે ભણવા જ નથી બેસતો. અરે ભણવા છોડો, પાઠશાળામાં નથી આવતો. વિદ્વાનને પછી એના લગતા પ્રશ્ન પૂછે ને, ભણવાનું છોડો, પાઠશાળામાં જયારે બે ચાર વાર કહીએ છીએ, ધમકાવીએ છીએ, ત્યારે તો એ પાઠશાળામાં આવે છે. તો એમને એમ કે વિદ્વાન કહી દેશે, વાંધો નહીં, પાઠશાળા માટે તું જરા કહેતા રહે, બોલતા રહે, એવું નથી ખ્યાલ આવે કે નહીં? તો કહે છે કે એ વાસ્તવમાં તમને ક્રોધ આવે એ સ્વાભાવિક છે આ ભૂમિકામાં, પણ તમારે ત્યાં એ કરવાનું છે કે આ આનું આવવું થાય છે કે નથી આવું થતું એની સાથે તમારે ક્રોધને કે તમારે કોઈ નિસ્બત નથી. ક્રોધ કરવાથી એ છોકરો એ રીતે પરિણમે એમ નથી, ક્રોધ કરવાથી તો આકુળતા થાય એમ સમજવું છે. ક્રોધ કરવાથી કાર્યની સિદ્ધિ નથી થતી. અને બીજા ત્રીજા અધિકારમાં બહુ ધુલાઈ કરી છે મોક્ષવાર પ્રકાશકમાં, ખ્યાલ આવ્યું કે નહીં. આ જીવ વેરભાવથી કે આને હટાવી દઉં તો મારી બરાબર મને લાભ થશે એમ માનીને એ કાર્યની સિદ્ધિ કરવા માંગે છે ક્રોધાદી રૂપ પ્રણમન કરીને, પણ એ વ્યક્તિનું હટવું ન હટવું, રહેવું ન રહેવું એ એના કર્મને આધીન છે, તારા ક્રોધને આધીન નથી. તું મફતમાં ક્રોધાદી રૂપ પ્રણમન કરી અને નવા કર્મો બાંધે છે અને તાત્કાલિક તું આકુળતામાં પરિણામ કરે છે, એટલા માટે ક્રોધ કરવા લાયક નથી એટલો નિર્ણય કરી દીધો. ક્યારે? જયારે જયારે ક્રોધ આવે ત્યારે કરવા લાયક નથી એમ કરીને તું હાજર રહેજે. કોને કહે છે? જ્ઞાનને. કરવા લાયક નથી, અરે એ તો એ કહે છે કે એ કરવા લાયક નથી એમ કહીને હાજર રહેજે, એ તો સામાન્ય કથન છે. પણ જે સ્પષ્ટીકરણ જેને થઈ ગયું છે, જેને વાસ્તવમાં ધારણા જ્ઞાનમાં વાત સાચી બેસી ગઈ છે, એ ક્રોધ કરવાના કાલમાં પણ એ રીતે જુદો રહી શકે છે. હે, આ છે ગઈકાલનો જે પ્રશ્ન, જે બેનના પ્રશ્નો હતા, એ કેવી રીતે સંભવ છે, આ કેવી રીતે પ્રોસીડ કરવું. આ રીતે કે જો આ જેટલા બી ભેદ જ્ઞાનના પ્રસંગો છે ને, જેટલા બી જે ભેદજ્ઞાનની વાતો છે ને, કે ભાઈ એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કરતું નથી, રાગમાં તો દુઃખ જ થાય છે, કશાયથી કાર્યની સિદ્ધિ થતી નથી, આ બધા મૂળ જૈન શાસનના સિદ્ધાંતો છે એ આપણે ભણી રહ્યા છીએ. તો એ ભણી રહ્યા છીએ એનો અર્થ કે એ આગમના માધ્યમથી આપણને આ ભેદ જ્ઞાન સ્પષ્ટ થઈ ગયું છે, આપણું જ્ઞાન ચોખ્ખું થઈ ગયું છે, બરાબર છે? જ્ઞાનનું સ્પષ્ટીકરણ થઈ ગયું છે તો આગમના આધારે આ ભેદ જ્ઞાન થયું. હે, એ ઉપયોગી છે એટલે પહેલા કહી દઉં છું, પ્રશ્ન હતો એટલે. આ ભેદ જ્ઞાન થયું ને આગમના આધારે આપણને બરાબર ખબર છે કે આ ક્રોધાદીમાં દુઃખ થાય છે અને એ વાસ્તવમાં એનાથી કોઈ સુધરતું નથી, એને ઉપરથી મને દુઃખ થાય છે ને મારો ઉપયોગ બગડે છે અને ઉપયોગ એમાં સ્થાયી થઈ અને આત્મસ્વભાવમાં જવાથી વંચિત રહી જાય છે. આ બધી જ પ્રકારની પોતાના ગોઠવણ સ્વરૂપ અને કોઈ કોઈનું માનતું નથી, કોઈ કોઈનું કરતું નથી એવું સ્વરૂપ જ નથી. દરેક જે વિશ્વમાં જેટલા પદાર્થો છે એ બધા શું છે? દ્રવ્ય છે. અને જે દ્રવ્ય છે એ ગુણાત્મક હોય છે અને દ્રવ્યની ગુણોની પર્યાયો થાય છે. આવા દરેક દ્રવ્યની પોતાની સત્તામાં બિરાજમાન છે, પોતપોતાની ગુફામાં બ્રહ્મચારી રૂપે દરેક દ્રવ્ય રહી રહ્યા છે, બરાબર? આ બધી વાત આપણે સાંભળી, આ સ્પષ્ટીકરણ થઈ ગયું. જ્ઞાન, ધારણા જ્ઞાન આપણું સ્પષ્ટ થઈ ગયું. આ સૌથી પહેલા કામ પૂર્વમાં હોવું જોઈએ. એના પછી અભ્યાસરૂપ ભેદ જ્ઞાન. અભ્યાસરૂપ ભેદ જ્ઞાન શું છે? આ કહ્યું થયું આગમરૂપ ભેદ જ્ઞાન. અભ્યાસરૂપ ભેદ જ્ઞાનમાં ખરી વાત આવે છે. તત્વના નિર્ણયની જે પ્રોસેસ છે ને એ અભ્યાસરૂપ ભેદ વિજ્ઞાનમાં છે. જ્ઞાનમાં ધારણા જ્ઞાન તો આપણું સ્પષ્ટ થઈ ગયું. હવે માની લો કે જે બી ઘટિત ઘટનાઓ ઘટે છે જીવનમાં, ઘટિત ઘટનાઓ એટલે શું? કર્મના ઉદયો આવે છે. અથવા એમ સમજી લો કે મોહ કોઈ પ્રપોઝલ લઈને આવ્યું, ના ખ્યાલ આવ્યો? પ્રપોઝલ લઈને આવ્યું મોહ કાંઈ બી, કે ભાઈ ચલો એમ કે અત્યારે આ 4-5 રજાઓ છે અને મોહનું પ્રપોઝલ છે, આ જ્ઞાનનું નહીં. આ તો મોહ મિશ્રિત જ્ઞાનનું એ લઈ લો, મોહ મિશ્રિત જ્ઞાનનું પ્રપોઝલ આવ્યું. શું આવ્યું? કે 4-5 દિવસની રજાઓ છે અને બહાર કોઈ શું કહેવાય આપણે ફરવાના સ્થળોને, હિલ સ્ટેશન આદિ જઈએ, તો મોહે પ્રપોઝલ મૂક્યું. અને જેને હિલ સ્ટેશનમાં પણ 6 દ્રવ્ય છે અને પાર્લામાં પણ 6 દ્રવ્ય છે, બીજું કાંઈ નવીનતા કોઈ હોતી નથી એવું ધારણા સ્પષ્ટ હોવા છતાં, અને હિલ સ્ટેશન પર જવાથી કોઈ સુખ અથવા આનંદ મળતો નથી ખબર હોવા છતાં, સાંભળજો મારે કેવું છે, તો એ હોવા છતાં એમાં જ્ઞાન શું થાય છે એમાં? હે ને, મોહે પ્રપોઝલ મૂકી અથવા કશાએ એની ડિમાન્ડ કરી, અને ડિમાન્ડ કરી એટલે જ્ઞાન એની તૈયારી કરવા લાગી, તૈયાર કરવા લાગ્યું ને બીજી બરાબર, કે કઈ ટિકિટ મળે છે, કઈ હોટેલ સસ્તી છે, શું છે, જૈન છે, જમવાનું ક્યાં મળે છે, શું છે, આ બધો પ્રયાસ કોણ કરે છે? જ્ઞાન કરે છે. કહેલાયું બધું જ. એક આ ઉદાહરણ લઈ લો અને એક તમારી ઓફિસમાં જે કામદાર છે એના સાથે બે ઉદાહરણ સાથે ચલાવો. માન લો કે આપણે સવારે એકદમ અઠવાડિયું વેકેશન પછી ઓફિસે ગયા અને પછી એ જે આપણો જે કામદાર છે કે જે કર્મચારી છે તો એને બોલવા લાગીએ છીએ કે તું શું કર્યું અઠવાડિયાથી, આ કેમ નથી થતું, અને દરેક કાર્ય એના સ્વકાલમાં થાય છે, કોઈનું કાર્ય કોઈ કરી શકતો નથી. આ અઠવાડિયું આ શિબિર કરીને આવ્યો છે જીવ પાછો, એવું નથી કે અઠવાડિયું ફરીને આવે છે, તો પણ કોઈ ચિંતાનો વિષય નથી એમ કેવું છે મારે. આ થશે જીવ ત્યાં ડિપ્રેશનમાં આવી જાય છે કે ભણીએ છે કાંઈ ને અહીંયા કરીએ છે કાંઈ, એમ નથી. એ તો સંસ્કારવશ, કેમ કે સૌથી મોટો જે વીક પોઈન્ટ છે ને અક્ષયભાઈ આ છે આપણા લોકોનો. આપણે અહીંયા જોરદાર કે દરેક પર્યાય ક્રમબદ્ધ છે, દરેક દ્રવ્યની પર્યાય ક્રમબદ્ધ છે. ક્રમબદ્ધ એટલે શું? હે ને, દરેક પદાર્થની દરેક પર્યાય ક્રમશઃ નિયમિત વ્યવસ્થિત અને સ્વતંત્ર રૂપે થાય છે, એ પર્યાય થવાનો કાનૂન છે, આને ક્રમબદ્ધ પર્યાય કહે છે. સર્વજ્ઞના જ્ઞાનમાં આવ્યું છે, આ બધી જ વાત ફિટ થઈ ગઈ એકદમ જોરદાર રીતે, બરાબર. અને પાછું તરત જ ઓફિસમાં આવીને કે તને કહીને કહ્યો તો કે તારે આ કરવાનું જ છે અને તું કેમ કર્યું નથી, તમે સાંભળી જોયું બરાબર. હે, શું થયું? હા, ભલે પણ આ છે ને, આ છે, આપણે આપણે એકદમ પ્રેક્ટિકલ વિચારો. આવું થાય છે તો અભ્યાસરૂપ ભેદ જ્ઞાન છે ને એ કામ કરે છે ત્યાં જોરદાર. હવે અભ્યાસરૂપ ભેદ જ્ઞાન શું કામ કરે છે કે આવું જયારે થાય છે ત્યારે બી વગર વિચારે, સાંભળજો, ત્યાં પાછું એમ રોટલી બનાવતા બનાવતા વિચાર કરવામાં લગાવી દે છે ને લોકો, એ બનાવવા રોટલી જુદી છે, આ જુદી છે, કોઈ જરૂર નથી. આવે તો સારી વાત છે, ના આવે તો કઈ વાંધો નહીં. પણ અને કારણ કે એક સમયમાં એક જ વિષયમાં ઉપયોગ લાગે છે, બરાબર. એટલે જયારે આપણો ઉપયોગ ત્યાં લાગતો હોય છે, જયારે બરાબર આમ આગળ પાછળ કેમ એ વખતે ઉપયોગ તો ત્યાં રમી રહ્યો છે, તો પણ ઉપયોગ અને ધારણા હે ને, લબ્ધ જ્ઞાન એટલે પર્યાયમાં જે જ્ઞાન કરવાની શક્તિ છે એને લબ્ધિ કહે છે. અને એ લબ્ધિના અનુસાર કોઈ એક વિષયમાં ઉપયોગ વ્યવસાય કરે, જ્ઞાન એમાં વેપાર કરે અને ઉપયોગ કહેવાય છે. અને વ્યવસાય કર્યા પછી એમાં અવગ્રહ ઇહા અવાય થઈને એની ધારણા થઈ જાય, નિર્ણય થઈ જાય, એને ધારણા જ્ઞાન કહે છે. તો આપણને ધારણા જ્ઞાન સુધી તો આપણું મતિ જ્ઞાન પહોંચી ગયું છે, બરાબર છે, આપણામાં સ્પષ્ટ છે. હવે ધારણા જ્ઞાન થવા છતાં ધારણા જ્ઞાન એ પર્યાયમાં મોજૂદ છે. ધારણા જ્ઞાન એટલે પ્રેઝન્ટ જ્ઞાન, પણ વેપારરૂપ નથી. વેપારરૂપ ન હોવા છતાં પણ એ વખતે એ જ્યારે એ વખતે ક્રોધાદિમાં જ્ઞાન એમાં ગે મિશ્રિત જ્ઞાન વર્તી રહ્યું છે, વિકલ્પમાં જ્ઞાન વર્તી રહ્યું છે, તો પણ એ વખતે એનો નિષ્કર્ષ શું આવે છે કે ભલે એ વખતે ગમે તે તું કર, કેમ કરતો નથી, બોલવાના કાલમાં પણ આ નથી કરી શકતો, એવું જે કોઈ કોઈનું કામ કરી શકતો નથી, એનો પક્ષ અંદરમાં પક્ષ કેળવાય છે. ખ્યાલ આવ્યો કે ના? ગજબની ચર્ચા છે, આ ગજબની વસ્તુ છે, અને રહસ્યપૂર્ણ ચિઠ્ઠીના વિષયો છે. આ બધા ગુરુદેવજીના અધ્યાત્મ સંદેશના પ્રવચનોમાં જોઈ લેજો, આ બધી કથાઓ આવે છે. પ્રોસેસ છે આ આત્મનુભૂતિની, ચિંતાનો વિષય નથી. ઉપયોગ તો જશે જ ને, સંસ્કાર તો પડેલા છે, ખોટા આદત તો છે જ ને, આદત પ્રમાણે બધું ચાલ્યા રાખે છે બહાર. પણ અંદરના અંદરમાં એટલે શું? જયારે જયારે હું અંદરમાં બોલું એટલે તમારા અભિપ્રાયમાં સમજવાનું, અને બહારમાં એટલે વિકલ્પમાં સમજવાનું. બાકી ઓર કોઈ ન બહાર છે, બાકી ન ઓર કોઈ અંદર છે, પકડાય છે વાત? તો હવે જે અંદરમાં જે પ્રોસેસમાં એને વિકલ્પ, એટલે વિકલ્પમાં એ કોઈ અભિપ્રાય પલટાયો નથી, પણ અભિપ્રાયનો પક્ષ બને છે. ગુરુદેવસિંહના શબ્દોમાં વલણ બને છે, અથવા આપણો એ જ પક્ષનું પોષણ. બાહ્યમાં પરિણામ જુદું, પ્રવૃત્તિ જુદી, પણ અંદરમાં જેને બેસાડી દીધું છે ને ધારણા જ્ઞાનમાં, ના ભલે આને આપણે બોલી રહ્યા છીએ પણ કેવી રીતે થાય? હવે વખતે વિચારતો નથી, કામ કેવી રીતે થાય? એના સ્વકાલમાં થવાનું એ જ થાય, એ ભણેલું છે ને એનું પોષણ થાય, એટલે એનું પોષણ થાય છે. એવું કઈ રીતે ખ્યાલ આવે? એટલા માટે ખ્યાલ આવે છે કે એ કષાયમાં તો ઉગ્ર થયો છે, પરંતુ મોહની પકડ એ બાજુ ઢીલી છે ને, એ ઢીલી હોવાના કારણે નેક્સ્ટ વેરી નેક્સ્ટ ટાઈમ જાણે બોલ્યો હોય એવું એને લાગતું જ નથી. એકદમ પાછો એજ ઇટ ઇઝ, એના પરિણામો એ વ્યક્તિ સાથે નોર્મલ થયા રાખે છે. ભલે ઓલો કદાચ વેર કરી લે, બધું કરી લે, પણ આપણે એ બધી જાણે આપણે બોલવા માટે બોલતા હોઈએ, બોલવા ખાતર બોલતા હોઈએ, અથવા જે આદતવશ બોલતા હોઈએ, મજબૂરી રૂપ બોલતા હોઈએ, એવું ભાષિત થાય છે. તો આ શું થાય છે? આ અભ્યાસ રૂપ વાસ્તવમાં ભેદ જ્ઞાન છે. હર સમય ચાલે છે. સાજે આગમરૂપ અભ્યાસ તો નિયમિત ટાઈમમાં ચાલે છે કે 8 થી 9, 9 થી 10 જે અહીંયા નક્કી કર્યું હોય, પણ અભ્યાસરૂપ ભેદ જ્ઞાન છે એ નિરંતર ચાલે છે. હર ચીજમાં નિષ્કર્ષ અભ્યાસરૂપ ભેદ જ્ઞાન કોને સફળ કહેવાય? કે હર મોમેન્ટનો, હર પ્રસંગનો, હર ઘટનાઓમાં નિષ્કર્ષ તત્વનો આવે, નિષ્કર્ષ ભેદજ્ઞાનનો આવે, ભેદજ્ઞાનની દ્રઢતા વધે, વિતરાકતાનું પોષણ થાય, તો સમજી લેવું કે ક્યાં છે એનો ભેદ જ્ઞાન રૂપ અભ્યાસ બરાબર ચાલી રહ્યો છે, અભ્યસ્ત થઈ રહ્યો છે. અભ્યાસમાં લીધું કે નહીં, અભ્યાસમાં લીધું કે નહીં એનું ખબર છે? આપણે કોઈને પૂછીએ કે અભ્યાસ કેવો ચાલે છે, એટલે જનરલી એક જનરલ વાત, જનરલ ટોક હોય છે કે અભ્યાસ કેવો ચાલે છે, એટલે કે ભાઈ સારો ચાલે છે, પેલા 2 કલાકની જગ્યાએ હવે 4 કલાક વાંચું છું. એ અભ્યાસની વાત નથી, ઠીક છે, સ્વાધ્યાય છે, એ તો શિક્ષા માત્ર છે. હેને, 9મા અધિકારમાં કહ્યું કે સ્વાધ્યાય પુરુષાર્થ છે કે શું છે? તો કે એ તો શિક્ષા માત્ર છે, સ્વાધ્યાય કોઈ પુરુષાર્થ નથી, એ તો કર્મકૃત છે. સાંભળજો, અહીંયા સ્વાધ્યાયના પ્રસંગો આવા એ તો પુણ્યના ઉદયથી પ્રસંગો થયા છે. એટલું જ નહીં, સ્વાધ્યાયમાં જે ખબર પડે છે ને એ બી પુરુષાર્થ નથી, એ બી કર્મકૃત છે. જ્ઞાનાવણે કર્મના ક્ષયોપશમથી જ્ઞાનનો ઉઘાડ થયો છે. પણ એમાં જે નિર્ણય થાય છે, એમાં જે પક્ષ આવે છે, ત્યાંથી પેટનો પુરુષાર્થ ચાલુ થાય છે, વ્યક્ત પુરુષાર્થ નથી. શું કહ્યું? ખ્યાલ આવ્યું? આજે કાલનો જે બેનનો પ્રશ્ન છે આવ્યા છે કે નહીં ખબર નથી, કદાચ તમારો પ્રશ્ન હતો, હે ને? એ પણ આ રીતે છે. કેવી રીતે આ હટાવવું અમારે? આ તો આ પ્રોસેસ છે. સ્વાધ્યાય કર્યા પછી આ ભેદ જ્ઞાન, આ રાગ આમ છે ને આમ, અનુભૂતિ સ્વરૂપ ભગવાન આત્મા છે પણ અનુભૂતિ થઈ રહી છે, એ હું છું એમ જાણતો નથી, તો હવે કરવું શું? તો કે આ રીતે જે ભેદ જ્ઞાનના પલાખા જે જૈન શાસનના ભણ્યા હોઈએ તો એને આ રીતે એને યુટિલિટી થાય છે. અક્ષભાઈ પકડાય છે કે અત્યારે તમને જ્ઞાનનો ઉઘાડ થઈ રહ્યો છે, એમાં તમારો શું પુરુષાર્થ છે? પુરુષાર્થના વિભાગમાં નથી આવતું. એ તો જ્ઞાનાવણીય કર્મનો ક્ષયોપશમ છે, એટલે ઉઘાડ થાય છે. કોઈને ઓછો થાય છે, કોઈને વધારે થાય છે, પણ જેને ઓછો વધારે જેને પણ થાય છે એમાં પક્ષ કોને વધે છે, એનો પક્ષ આવે છે કે નહીં, એ જે બી આપણે સમજણાવ્યું નિર્ણય બની રહ્યો છે કે નહીં એમાં, અને નિર્ણય થઈ ગયો હોય તો નિર્ણયનું પોષણ થઈ રહ્યું છે કે નહીં, ત્યાં કયો પુરુષાર્થ કહ્યો? ટોડરમલજીએ જે પુરુષાર્થ કહ્યો છે કે તું તત્વ નિર્ણય કરવાનો પુરુષાર્થ કર. ખરેખર તત્વ નિર્ણય કરવાનો પુરુષાર્થ પણ પૂર્વક્ષણવર્તી પર્યામાં થવાવાળી પાંચ લબ્ધિરૂપ પરિણામ છે, વિશુદ્ધ પરિણામ છે. ખરેખર પુરુષાર્થ તો એ રીતે પરિણમી જવું, એ સામાયિકના કાલમાં એ પ્રતીતિ પ્રગટ થઈ જવી, એ જ વાસ્તવમાં શું છે? સાચો પુરુષાર્થ છે. પણ એ સમ્યક દર્શન માટે શું પુરુષાર્થ કરવો? તો સ્વાધ્યાય કરવું એ તો બાહ્યથી, એ તો અવસર માટે કહ્યું. સ્વાધ્યાયમાં જે શીખ્યા હોય એના માધ્યમથી નિર્ણય કરવો, નિર્ણય કરવામાં તાકાત લાગે છે. ગુરુદેવ આજે કહ્યું ને, ના સુભાવને અધર્મ કહેવું ક્યાંથી ગળે ઉતરે, બહુ આકરું લાગે છે. તો કહે છે કે એ નિર્ણય કરવો જોઈએ, એ નિર્ણય થવું જોઈએ અને લાગવું જોઈએ કે મને, હું માન લો કે જેમ કે દસ લક્ષણ પર્વ અમે જઈએ ને તો પૂછીએ કે ભાઈ આ હવે દસ લક્ષણ પર્વ જે પૂરા થઈ ગયા, હેલા ને, તો દસ લક્ષણ પૂરા થઈ ગયા તો આપણને શાંતિ લાગે કે અશાંતિ લાગે? સાચું કહેજો બરાબર. દસ લક્ષણ પર્વ હવે આવી રહ્યા છે, હવે દસ લક્ષણ પર્વ પતી જશે પછી શું લાગે? તો દસ લક્ષણ પર્વ શાંતિ કેવી રીતે પ્રાપ્ત થાય સમજવાનું પર્વ હતું, શાંતિનું પર્વ નહોતું. ખ્યાલ તો એ જે શાંતિ એમાં જે તો એ વખતે શાંતિ નહોતી. કેવી રીતે કહેવાય દસ લક્ષણ પર્વ ધાર્મિક કાર્યક્રમો? તો કહે છે એ વખતે શાંતિ નહોતી, એમાં મંદતા હતી ને કશાયની, એટલે મંદ આકુળતા હતી. પણ એ મંદ આકુળતામાં, એ જે મંદ કશાયમાં આકુળતા જે દિવસે લાગે, તો કશાયમાં તો આકુળતા જ છે, નિર્ણય સાચો છે. તો પછી શું થશે? એ પરિણામની ઉપેક્ષા થશે, અપેક્ષા નહીં રહે, એ પરિણામનો અહંકાર નહીં રહે, એ પરિણામ પોતાની પહેચાનનું કારણ બનાવ્યું હતું એ નહીં બને. દસ લક્ષણ પર્વમાં તો બિઝનેસ પર જતા નથી ને બરાબર, બસ બધા ચાર કલાક ગયે જે બી, અને ભલે આમ આખું વર્ષ કાંઈ પણ હોય ખાવા પીવામાં, પણ દસ દિવસ તો બધું તું કહે છે કે આ બધું જે તું કહે છે ને એ ધર્મમાં કાંઈ નથી. આ અરે એ વખતે તને આ બધું કાંઈ નથી એ જે નિર્ણય થયો, કરે પહેલા તો કરવું પડે અને પછી આ કાંઈ નથી એ નિર્ણય કરવો પડે. હેલા, નહીં તો આપણે આપણી પહેચાન બનાવી દઈએ છીએ આપણે. તો આ હશે આ બધી અભેદ બુદ્ધિ છે પરદ્રવ્યમાં. ચાલો, આમે જે ગઈકાલે જે બેનો એ પ્રશ્ન વ્યક્ત કર્યો હતો એ રીતે છે એના, ને એના પછી શું થાય છે પર્ણમન રૂપમાં? તો પછી આખું એની અંદર સામાયિકનો કાલ આવે છે, જેનો અભ્યાસ આવો બનતો રહે છે, એને ક્યાંય જચતું નથી. એ પછી ક્યાંય જાય ને વ્યવહારોમાં, વેપારમાં જાય ખરો, પરંતુ ત્યાં એને ફાવતું નથી, ત્યાં એને કોઈ કાર્યની સિદ્ધિ થતી એવું લાગતું નથી. તેમ લાગે છે કે આ બધું શું છે, કે આ તો બધું એક જ શેડ્યુલ, બસ ખાવું પીવું ને બસ અહીંયાથી વિદાય થઈ જવી. તો એ જે લાગે છે ત્યારે સામાયિકના કાલ આવે છે, ત્યારે યોગ્ય સમયમાં સામાયિકમાં બેસે છે. સામાયિક એટલે ખબર છે, આત્માની અનુભૂતિ કરવા માટે બેસું, મને બતાવો કે આપણામાંથી કેટલા આજે મારે આત્માનો અનુભવ કરવો છે એ નિર્ણય કરીને બેઠા, એ છે સામાયિક. અને જેટલો કાલ બેઠા એ સામાયિક કાલ કહેવાય. અને એ કાલમાં સૌથી પહેલા કન્ફેશન થાય છે, હે ને? એટલે ચોપડી દ્વારા નહીં, ઉપયોગ બહુ ફેલતો હોય તો ચોપડી દ્વારા ઉપયોગને સમેટવો. પરંતુ એ હું બહુ રખડ્યો, હું બહુ આથડ્યો, એ મતલબ કે એ સ્લોગન છે એ નહીં, પોતે જ પોતે કોઈના દ્વારા કોઈના માટે કોઈ વિકલ્પ આવી ગયા હોય, ભલે અનબન બની ગઈ હોય, અનબન ના બની હોય પણ મનમાં પરિણામ આવી ગયા હોય કે આ વ્યક્તિ નિકામો છે તે છે, એ પોતાના જ્ઞાનમાં એના જે આ દોષો છે એને પહેલા તો કોર્ટમાં હાજર કરે છે. કઈ કોર્ટમાં? જ્ઞાનની કોર્ટમાં હાજર કરે છે. અને એ વિચારે છે કે અરે આ પરિણામથી તો મને આકુળતા થઈ, એ વ્યક્તિમાં તો કઈ ફરક પડવાનો નથી, તો એ રીતે એનાથી નિવૃત્ત થાય છે. ઉપયોગ નિવૃત્ત થાય છે અત્યારે, દ્રષ્ટિની નિવૃત્તિ હવે ધાક દઈને થશે. બહુ મોટી પ્રોસેસ છે પણ શોર્ટકટમાં કહી દઉં છું. તો પછી શું થશે કે બેસે છે, આવું કેટલી વાર બેસે છે? તો સૌથી પહેલા આપણે ત્યાં પ્રાશ્ચિતનું પ્રોગ્રામ છે, કન્ફેશન, જે તમારાથી થયું હોય. તમે ભલે એના કોઈ તમારો કર્મચારી હોય, ભલે એ બાહ્યમાં કોઈ સામાન્ય તુચ્છ હોય, પણ એને તમે બોલ્યા બી ના હોય, પરંતુ મનમાં પરિણામ આવી ગયું કે આ વ્યક્તિ એને ઈમાનદાર નથી, કે આ છે તે છે. તો કોણ ઈમાનદાર હે ને, કોણ કોનું લઈ જાય, તો બેઈમાન ઈમાનદાર કોણ હોય છે? તો એ રીતે જયારે પોતાના જ પરિણામોને પોતાને ભણાવવાનું ચાલુ કરી દો, સૌથી પહેલા પોતાની સાથે રહેતા શીખવું જોઈએ. આજે પોતાની સાથે નથી રહેતું. અને માનલો કે આ પ્રવચન કર્યું, બહુ સારું પ્રવચન થયું, બહુ બરાબર થયું. કેવું થયું? ઉદાહરણ બરાબર આવ્યું હતું. હું મારી સાથે રહી જ નથી શકતો, હું પ્રવચનની સાથે છું. હેલા, અને પછી બહુ સારું ઉઘાડ ટોપ છે, તો ઉઘાડ સાથે શું હેલા કે ને? ઘણા લોકો પ્રશંસા કરે છે, તું માનક સાઈની સાથે છું. આ જીવને પોતાની સાથે રહેતા શીખવું જોઈએ. અક્ષયભાઈ, જીવનમાં જે બી બધી પોઝિશનો આવે, એ પોઝિશનોમાં પોતાની સાથે રહેતા શીખે એ જીવને પોતાના સમ્યક જ્ઞાનના આડે દુનિયાની કોઈ પણ સ્થિતિ આવતી નથી. એટલું જોરદાર આ જૈન શાસન છે, એટલું મહાન જૈન શાસન છે. અને એ શીખવું જોઈએ, કલા છે વેદ વિજ્ઞાનની. હાલમાં આવે છે આ રીતે ભાઈ. એ રીતે પછી જયારે કન્ફેશનના પરિણામો એને થતા હોય છે, અને પછી એના પછી જયારે એ વખતે જો કેવું રિયલાઇઝ કરે છે કે આ બધા કરવા લાયક નથી એમ લાગ્યું ને, કર્યા છે ખરા, કરવા લાયક નથી એમ લાગ્યું ને, તો એને એક પ્રકારથી ક્ષમ્ય થઈ ગયા. પરિણામ તમારા પરિણામ તમને ઈમાનદારીથી કરવા લાયક નથી, ઈમાનદારીથી એટલે આના અભાવમાં જ સુખ પ્રગટે છે એવું ભાષણ થવું, એવું ભાષિત થવું, એવું ઉદ્ધત થવું, એનો પક્ષ બનવો, એનું નામ ઈમાનદારી. ઈમાનદારી એટલે એમ નહીં કે ભાઈ જે થયું છે કહી દીધું, એવી ઈમાનદારી તો બહારની ઈમાનદારી છે. અંદરમાં શ્રદ્ધામાં કે આ જો આટલી આકુરતા કરી, આખિરકાર આકુરતા કરીને તું ક્યાં કાર્યની સિદ્ધમાં આવે, તો સુખી થવું હતું અને મેં તો આકુરતા રૂપ કાર્ય કર્યું. અને આ ન હોય આ કસાય, એનો અર્થ શું થયો ખબર છે? આ કસાયના અભાવમાં આકુરતા મટે છે, નિરાકુરતા થાય છે, સ્વભાવનો પક્ષ બન્યો. જ્ઞાનના ઉપયોગમાં કઈ કાર્ય ચાલી રહ્યું છે? કે કેવી કસાય કરી, કેવી આકુરતા કેવી કરી, દુઃખરૂપ છે. એનો અર્થ કે આના અભાવમાં સુખ છે, એટલે આનું ન હોવું એ સુખ છે. એને એટલે આ સુખ અથવા તો સ્વભાવ આનાથી રહી જ છે, એ બોલ્યા વગર, વિચાર્યા વગર, ધ્યાનમાં લાવ્યા વગર એનો પક્ષ પોષાય છે. અને પછી આ કરવા લાયક નથી એવી જે બુદ્ધિ એની છે, એ બુદ્ધિનો વિષય મટી અને ફિલિંગનો વિષય થઈ જાય છે. ફિલિંગનો વિષય એટલે ખ્યાલ આવે, બુદ્ધિ એટલે વિકલ્પાત્મક જ્ઞાન. અને પછી એને ભાષિત થઈ જાય છે, અને એમાં જાણે એ વ્યક્તિએ એ ભાવ કર્યા જ નથી હે ને. એ પોતે જાણે છે એ ભાવને, સર્વજ્ઞ જાણે છે, બેસ તો જાણે છે અને સર્વજ્ઞ જાણે છે, એમાં કોઈ ખાસ વાત નથી. એ તો કઈ કરવાના નથી, જે કરવાનું છે આપણે કરવાનું છે, બરાબર છે? હવે આ જે ત્યાં પલટાય છે, અને પછી એમ કરતા કરતા જ્યાં એને જે ભાવ આવ્યો હતો, કયો ભાવ આવ્યો હતો કે આ તું છે નહીં, તો હવે એને એટલો વિકલ્પ જે છે ને, આ નથી વાળો વિકલ્પ બી હવે પોસાતો નથી. હવે એને પ્રસન્ન થઈ જાય છે, આખી પ્રોસેસ છે, પ્રસન્ન થઈ જાય છે. એને એમ લાગે છે કે નહીં, બસ મને સ્વભાવની ખબર આવી છે, અને આ સ્વભાવની મને ખબર આવી છે. એમ જયારે ખ્યાલ આવે છે તો આ સ્વભાવની ખબર આવી છે, એટલું બી હવે આમ જાણે કોઈ ચીજને આપણે પહોંચતા હોઈએ ને, ત્યારે એ સંબંધિત થોડો પણ વિકલ્પ બરદાસ્ત ના થાય. તો વિકલ્પ બરદાસ્ત નથી થતો, બુદ્ધિપૂર્વક નહીં, બરદાસ્ત નથી થતો. અને ત્યાં જ પછી શું ઉપયોગ, અર્થાત તો મન ફાટી જાય છે, વિકલ્પ તૂટી જાય છે, શુદ્ધોપયોગ થઈને પ્રતીતિ વસ્તુ જેવી છે. વસ્તુ કેવી છે? નિર્વિકલ્પ વસ્તુ. આત્મા કેવો છે? સુખનું ધામ. તો પર્યાય કેવી થઈ ગઈ એને? આપણી વસ્તુ નિર્વિકલ્પ છે, પરમ પારિણામિક ભાવ નિર્વિકલ્પ છે, તો ખબર છે ને. આ નિર્વિકલ્પનો અર્થ કે એને ટકવા માટે, રહેવા માટે કોઈ કર્મના ક્ષય ઉપશમ ક્ષયઉપશમની જરૂર નથી. અને અહીંયા હવે જે વસ્તુ નિર્વિકલ્પ છે, તો અહીંયા પણ વિકલ્પ ન રહ્યો, એનું નામ આત્માની અનુભૂતિ છે, એનું નામ આત્મા પ્રગટ થઈ ગયું. આત્મા સુખનો સાગર છે, ક્ષણિક આકુરતાનો સ્વાદ, નિરાકુરતાનો સ્વાદ લઈ લીધો, તો એનું નામ છે કે એ આત્મા પ્રગટ થઈ ગયો. અને પછી એ પ્રતીતિ બન્યા રહે છે, અને ઉપયોગ વળી પાછો ક્યાંય લાગ્યા જાય છે, તો ભલે ક્યાંય બી જાય શુભ અશુભમાં, પણ હવે જે પ્રતીતિ અને જે ખૂટો બાંધ્યો છે ને, એના કારણે બધું પછી જે થાય છે ઔપચારિક. પડોશીના ઘેર જેવું દુઃખ થતું હોય ને, એવું પોતાના ઘરમાં થતી ક્રિયાઓમાં દુઃખ થાય છે. આ રીતે છે. પડોશીને ત્યાં ખબર છે પડોશીને ત્યાં દુઃખ થાય કે ના થાય? ઔપચારિક દુઃખ થાય. એવું પોતાના દીકરાના વિયોગમાં પણ ઔપચારિક દુઃખ થાય છે, એટલી જોરદાર વાત છે. તો એ રીતે આખી સમ્યક દ્રષ્ટિ અથવા તો જે આત્મદ્રષ્ટિ જે દ્રષ્ટિથી નિવૃત્ત જીવ છે આ રીતનું પ્રોસેસમાં થઈ જતું હોય છે. એ રીતે કહ્યું મન ફાટી જાય છે, ટુકડા થઈ જાય છે, અને પછી બતાવો પછી શું થાય છે. 38મી ગાથામાં પ્રયાસ કર્યો છે આચાર્ય દેવ સંચેતન કેવું હોય છે, સ્વરૂપનું સંચેતન. શ્રીમદજી કહે છે કે કહી શક્યા નહીં તે પણ શ્રી ભગવંત જો, હે ને, એ વાત તો તારે ચાખીને કરવી પડશે. હવે એ કેવો સ્વાદ છે એ હું તને ગમે એટલી ઉપમા આપીને કહીશ તો એ તને એની અસર નહીં થાય. તો આ રીતે આ જે ભેદજ્ઞાનની કાલે જે વાત આપણે છેડી હતી એનો અર્થ આ થાય છે. અહીંયા આપણે વાત તો ચાલતી હતી કે અભેદની વાત ચાલતી હતી કે આ જીવમાં શું ભૂલ છે, તો કહે છે કે તું એક કર્મ અને નો કર્મમાં શું કરે છે, એકત્વ બુદ્ધિ કરે છે. ગાથાર્થ આપણે ચાલુ કરીએ છીએ, ટીકાનો સાર આપણે લેવાનો પ્રયાસ કરીશું. 7 મિનિટ છે આપણી પાસે. જ્યાં સુધી આ આત્માને જ્ઞાનાવરણાદિ દ્રવ્ય કર્મ ભાવકર્મ અને શરીરાદિ નો કર્મમાં આ હું છું અને હુંમાં આ કર્મ નો કર્મ છે. જો આ જે હું કથન કહ્યું ને અક્ષયભાઈ, હવે મેં અહીંયા જે આપણે ફોર્મ્યુલા દીધી ને આ હું છું અને હું એ છું, એ આપણે એમાં કંઈ ભાસતું નથી. તો એ હું છું એનો જ શું કે એના વગર નહીં ચાલે, એના વગર મને એ પદાર્થ વગર હું મને અથવા મારા છત્રછાયા છે પિતાની કે ગુરુની એટલે હું સિક્યોર ફીલ કરું છું, અને એ છત્રછાયા નહીં રહે નહીં રહે નહીં રહે તો અનસિક્યોર ફીલ કરું છું. એનું નામ કે એનાથી એકત્વ બુદ્ધિ, એ હું છું, એ મારા છે, હું એનો છું. આ એ છે. જે દિવસે આપણે સંયોગમાંથી ગુરુદેવનો વિયોગ થયો એ દિવસે આખા સમાજને શું થયું હતું કે સમાજ અનાથ થઈ ગયો, હે ને. ભલે રાગનો રાગ એ રાગના કથન છે, પરંતુ એ ગુરુદેવે જ આપણને શીખવાડ્યું કે જો તને કોઈના જવાથી અનાથ મહેસૂસ કરતું હોય તો એ પરદ્રવ્યમાં અભેદ બુદ્ધિ છે. ગજબ છે ભાઈ, ક્યાંથી ક્યાંથી વાત ચાલે છે. મૂળ રાગદ્વેષમાં રાગદ્વેષમાં અભેદ બુદ્ધિ છે. ખ્યાલ આવ્યું કે નહીં? આ રીતે છે. અહીંયા કહે છે દ્રવ્ય કર્મ અને કર્મ અને નો કર્મ. અહીંયા શ્લોકમાં ગાથાર્થમાં દ્રવ્ય કર્મ ભાવ કર્મ અને નો કર્મ ત્રણેય લીધા છે. દ્રવ્ય કર્મ તો છે તો નિમિત્ત પણ એને કરતા માનવા, ભાવ કર્મ છે વિભાવ પણ એને સ્વભાવ માનવો, હે ને, નો કર્મ છે પર પણ એને સ્વ માનવું. આ બધું અભેદ બુદ્ધિ છે. હવે હું તમને આમ બોલીશ ને, અભેદ માનવું, પોતાનું માનવું, પોતાનું માનવું એટલે શું, એ અભેદ બુદ્ધિનો આખો એક પીરિયડ જોઈએ. એને મેં એના માટે ગુરુદેવના 15મી વારના, ગુરુદેવના 16મી 18મી વારના, 6ઠી વારના બધા જ પ્રવચનમાંથી કેટલાક પોઈન્ટો કોટ કર્યા છે. અને એને લઈને જે અભેદ બુદ્ધિ સમજાવી છે એની બહુ જોરદાર ચર્ચા આવેલી થઈ. એને હવે તો આપણી પાસે સમય નથી, પણ તમને સારો તો જરૂર કરીને જઈશ કેવી રીતે છે. તો એમ કહે છે કે ત્યાં ટીકામાં દ્રવ્ય કર્મ નથી લીધું, ત્યાં ભાવ કર્મ અને નો કર્મ. કેમ કે ભાવ કર્મ નો કર્મ દ્રવ્ય કર્મના ફળ છે. ચાર ઘાતી કર્મ જે દ્રવ્ય કર્મ છે એનું ફળ મોહરાગ દ્વેષાદિ ભાવ કર્મ, અને ચાર અઘાતી કર્મ જે ફળ છે શરીરાદિ પરિણામને પ્રાપ્ત એનું કર્મ. બરાબર છે. આ થઈ ગયા ભાવ કર્મ ને નું કર્મ. એમાં એકત્વ બુદ્ધિ કરે છે, એમાં અપ્રત્વ બુદ્ધિ કરે છે. એમાં અહીંયા લખ્યું કે એમાં એવી બુદ્ધિ કરે છે, આ હું છું એ હું છું એવી જે બુદ્ધિ કરે છે, બુદ્ધિ એટલે અભેદ બુદ્ધિ, એકત્વ બુદ્ધિ કરે છે, ત્યાં સુધી આ આત્મા અપ્રતિબુદ્ધ છે. ત્યાં સુધી એ આ જેનું અજ્ઞાન છે, આ આવું કરે છે એ અજ્ઞાન છે, અને આવું જ્યાં સુધી કરશે ત્યાં સુધી અપ્રતિબુદ્ધ રહેશે, અને આવું જ્યાં સુધી આ કરવાનું છોડી દેશે તો પ્રતિબુદ્ધ થઈ જશે. બસ આટલી જ વાત છે. ટીકામાં તો પ્રતિબુદ્ધ બી કેવી રીતે થવાય એની ચર્ચા પણ કરી છે, હે ને. તો આ મોહ રાગ દ્વેષ આદિમાં આ ભેદ બુદ્ધિ શું છે ખબર છે? માની લો કે બેનશ્રી જે છે, બેનશ્રીના રાગ દ્વેષ સંબંધી એમનું શું સ્ટેટમેન્ટ છે બધાને એક બોલ ખબર હશે કે બેનશ્રી કહે છે કે આમ રાગ દ્વેષ આવે તો એમ કહે છે કે જાણે અમે તો પરદેશમાં આવી ગયા. બરાબર છે ને? કે આવી ગયા ફોરેનમાં. ફોરેન બોલીએ તો સારું લાગે કે આ તો પરદેશમાં આવી ગયા. વિભાવમાં આવે, રાગ દ્વેષમાં આવ્યા છે કે અમે તો પરદેશમાં આવી ગયા એમને એમ ભાસે છે. ખ્યાલ આવ? અને એમ ભાસે છે કે અમે પરદેશમાં આવી ગયા અને અહીંયા અમારું કોઈ નથી, અહીંયા અમારું કાંઈ નથી. આવે છે આખી વાત? હવે એને એપ્લાય કરો કે આજે દેવશાસ્ત્ર ગુરુ પ્રત્યે સ્તુતિનો જે ભાવ આવ્યો છે, સાંભળજો, ગુરુદેવ પ્રત્યે જે અમને અહોભાવ આવ્યો છે, બોલો હવે, એ અમે પરદેશમાં આવી ગયા છીએ. કોઈ વાર એવું લાગે છે કે અમે પરદેશમાં આવી ગયા છીએ? હે ને, દેવશાસ્ત્ર ગુરુ પ્રત્યે જે સ્તુતિનો ભાવ આવે છે, શ્રીમંદિર ભગવાનની જે ભક્તિનો ભાવ આવે છે, ગુરુદેવશ્રીનો નિરંતર અહોભાવ રહે છે, એ જે ભાવ રહે છે એમાં આપણે પરદેશમાં આવી ગયા છીએ. જ્યાં સુધી એવું ન લાગે ત્યાં સુધી એ કયા કયા કર્મ છે? ભાવ કર્મમાં અભેદ બુદ્ધિ છે. ગજબ છે. આપણને તો એવું લાગે છે કે વિષય ભોગના ભાવોમાં જ એક અભેદ બુદ્ધિ ઘટાડો, તમે આને છેડો નહીં. અરે ભાઈ, એમાં એ જ તો આપણી રૂકાવટ છે. ભાવ ખ્યાલ આવ્યો કે નહીં? માની લો કે કોઈ સમુષણમાં કોઈ મુનિરાજ બેઠા છે, સાંભળીજો, અને ત્યાં તો સાક્ષાત શ્રીમંદિર ભગવાન છે, સાક્ષાત, બરાબર છે? તો કોઈ મુનિરાજને એવું થતું હશે કે સાક્ષાત શ્રીમંદિર ભગવાન છે તો અંદર શું કામ જોઉં? ભગવાનનો અવિનય થઈ જશે, અવિવેક થઈ જશે, અને ભગવાનની તો પૂજા સેવા ભક્તિ એમની જે દિવ્યધનની ખરે છે એને સાંભળવી જોઈએ. અંદર આપણે સ્વરૂપમાં જઈએ તો ભગવાનનો તો અવિવેક થાય ને. અરે અંદર નથી જતા એ અવિનય છે. ખ્યાલ આવ્યો કે નહીં? ભગવાનની ભક્તિમાં રહી અને અંદરને તું ત્યાગે છે. અહીંયા લખ્યું છે ભાવકર્મનું, જે લખ્યું છે, બતાવું તમને સર્ટિફિકેટ. ઘણી બધી મેટર જે રહી જાય છે, જુઓ લખ્યું, એ લખ્યું કે આ જે કર્મ છે ને ભાવકર્મ, એ પહેલા જુઓ બે સર્ટિફિકેટ આપે છે કે આ જે ભાવકર્મ છે ને, જો પાછળ એ 318 પેજ મારામાં, એમાં આ તો મૂળ ગ્રંથ છે ને, એમાં પાછળ ટીકામાં છે, જુઓ કે અહીંયાથી વાંચું છું. તેવી રીતે આ કર્મ, કર્મ લખ્યું ને તેવી રીતે કર્મ મોહ આદિ અંતરંગ પરિણામો તથા નો કર્મ શરીર આદિ બાહ્ય વસ્તુઓ. કર્મમાં શું લીધું? મોહ આદિ અંતરંગ પરિણામ. નો કર્મમાં શું લીધું? હે ને, શરીર આદિ બાહ્ય પદાર્થ અને મોહ આદિ અંતરંગ પરિણામ. એના માટે શું સ્ટેટમેન્ટ કરે છે અહીંયા આચાર્ય અમરચંદ્ર દેવ? સૌથી પહેલા કહ્યું કે પૂદગલના પરિણામ છે. સમીસારમાં ક્યાં લખ્યું છે પૂદગલના પરિણામ છે? આ ગાથામાં, કે મોહ રાગ દ્વેષ ભગવાનની ભક્તિનો ભાવ એ પૂદગલના પરિણામ છે. એમાં પૂદગલ વ્યાપે છે, એમાં આત્મા વ્યાપતો નથી. ઘણી બધી આમાં સિદ્ધિ થઈ શકે એમ છે, પણ મારે બીજું સર્ટિફિકેટ વિશે વિચારવું. શું લખ્યું બીજું સર્ટિફિકેટ? શું લખ્યું વાંચો. પૂદગલના પરિણામ છે અને શું લખ્યું સમીરભાઈ? અને આત્માનો તિરસ્કાર કરનારા છે. તિરસ્કાર કરનારનો ખ્યાલ આવ્યો ને, ત્યાગ કરવા વાળા છે. જ્યાં સુધી ઉપયોગ ભગવાનની ભક્તિમાં રહે છે તો શુદ્ધો ઉપયોગનો ત્યાગ થઈ જાય છે. હેલા, શુદ્ધો ઉપયોગ છોડીને ભગવાનની ભક્તિમાં આવવું પડે છે એટલે અમને પોસાતું નથી. અને શુભ ભાવમાં આવું ટાટાની ભઠ્ઠી જેવું લાગે છે તો અશુભ ભાવ તો શું લાગતું હશે? શુદ્ધ ભાવ છોડવાનું જ્ઞાનીને પોસાતું નથી. આ કહે છે ને, એમાં એ અમને વાસ્તવમાં એ આપણા આત્માનો તિરસ્કાર છે. સ્વરૂપમાં સ્વરૂપનો ત્યાગ થઈ જાય છે અશુભ ભાવમાં આવું, એમ કહે છે. અનાદિથી આપણને આ ધોખો આપે છે મોહ રાગ દ્વેષ પરિણામ. આગળ લખે છે, તેજતુ મોહ તેજતુ જગત ઇદાનીમ મા મોહ જન્મ લીઢમ. લખ્યું છે આગળનું શ્લોક, શ્લોક છે આગળ, હે ને. હવે તો છોડ આ રાગાદી ભાવને, હવે તો છોડ. હવે તો છોડ એનો અર્થ, હવે તો છોડ એટલે કે તને અનાદિથી આને ધોખો આપ્યો છે, તારી મતલબ કે ઠીકડી ઉડાવી છે, તને બદનામ કર્યો છે, કુણીએ ઘોડ લગાવ્યો છે. કોને? આ મોહે એમ કીધું છે, આ તારું છે તારું છે, મોહ કરે છે, પણ આપણું થયું. તો કે હવે તો જાગ, હવ તો છોડો. એને ચૈતન્ય તત્વને અપનાવવું જોઈએ એમ ભાઈ, હવે આ છોડવું જોઈએ. ચૈતન્ય તત્વ કે ભીતર પરિપૂર્ણ જ્ઞાન કા સાગર નિજ પરિણતિ પ્રમોદિત હો તો ભર લો અનુભવ કી ગાગર અપને સ્વભાવ કો તો અબ તો તુમ જાનો. ખ્યાલ આવ્યો કે નહીં? તુમ એ ત્રિકાલી ધ્રુવ હો અપને કો તો પહેચાનો. બાકી વિશેષ પછી. સહજાનંદી શુદ્ધ સ્વરૂપી અવિનાશી જાનંદી શુદ્ધ સ્વરૂપી અવિનાશી
आत्मस्वरूप।